સાધનાનો બીજો દિવસ પૂરો થયો. હવે કામ કરવા માટે બીજા 8 દિવસ રહ્યા છે. બીજો દિવસ પહેલા દિવસથી સહેજ સારો, તેમ છતાં મુશ્કેલીઓ તો છે જ. આખરે મનને વશમાં કરવું છે ને, બહુ સરળ નથી. આ વાંદરા જેવું મન, મરકટ મન કેટલું ચપળ, કેટલું ચંચળ. એક શાખાને છોડે ને બીજી પકડે, એક છોડે ને બીજી પકડે, એક વિચાર છોડે ને બીજો આરંભ કરી દે, તેને છોડે છે ને ત્રીજો આરંભ કરી દે છે. કેટલું અશાંત છે, કેટલું બેચેન છે. જંગલી છે, તેને પાલતુ બનાવવું છે તો બહુ ધીરજથી કામ કરવું પડશે. કોઈ સમજદાર માણસ કોઈ જંગલી પ્રાણીને પાલતુ બનાવે છે તો બહુ સમજદારીથી, બહુ ધીરજથી કામ કરે છે. ઉતાવળમાં તે પશુને પોતાને વશમાં કરી શકશે નહીં. ધીરજથી કામ કરે તો પાલતુ બનાવી જ લે છે. કોઈ જંગલી પાડો હોય, જંગલી હાથી હોય, તે સહેલાઈથી વશમાં આવતો નથી. બહુ જ અનુભવી વ્યક્તિ ખૂબ ધીરજથી એને પોતાના વશમાં કરે છે. તે જંગલી પશુ કોઈ મનુષ્યની વસ્તીમાં ચાલ્યું જાય તો કેટલો તરખાટ મચાવી દે છે, કેટલું નુકસાન કરી દે. અને તે જંગલી પશુ વશમાં આવી જાય તો માણસોનો ગુલામ થઈ જાય, તેમનો સેવક થઈ જાય. તે જંગલી હાથી જેનું બધું બળ આપણા માટે ખતરનાક હતું, તે હવે વશમાં થઈ ગયા પછી તેનું બધું બળ આપણી સેવામાં લાગી જાય છે. એમ જ આપણું મન જ્યાં સુધી જંગલી છે તેની સંપૂર્ણ તાકાત આપણને નુકસાન પહોંચાડવા માટે બહુ ખતરનાક છે, અને વશમાં થઈ જાય તો તેની સંપૂર્ણ તાકાત જે આપણા માટે હાનિકારક હતી તે આપણી સેવામાં લાગી જાય છે, આપણા કલ્યાણનું કારણ બની જાય છે. અને મનની તાકાત સામાન્ય નથી હોતી, મોટામાં મોટા હાથીની તાકાતથી કેટલીય ગણી વધારે હોય છે. નુકસાન કરે છે તો કેટલાય ગણું વધારે, લાભ પહોંચાડે છે તો કેટલાય ગણો વધારે. આ કામ કરવા આવ્યા છીએ કે આપણા જંગલી બેકાબુ મનને કેવી રીતે કાબૂમાં લઈએ, પાલતુ બનાવી લઈએ ને એનું સંપૂર્ણ બળ આપણા કલ્યાણમાં લગાવીએ. તે માટે ધીરજ, બહુ ધીરજ જોઈશે. જે સાધક અધીર થઈ ઉઠે છે, જુઓ 2 દિવસ થઈ ગયા હજુ પણ મન ટકતું નથી, 5 દિવસ થઈ ગયા હજુ પણ મન ટકતું નથી, આમ વ્યાકુળ થાય છે, તેણે એ સમજવું જોઈએ. અરે આજ તો મારી જૂની આદત છે, મનગમતી વાત ન થઈ કે વ્યાકુળ થયો, અણગમતી વાત થઈ કે હું વ્યાકુળ થયો, આ તો સ્વભાવ હતો, એ સ્વભાવનું સંવર્ધન કરી રહ્યો છું. હવે સાધનાના નામ પર કરવા લાગ્યો. ચાહું છું કે એકાગ્રતા મળી જાય અને એકાગ્રતા મળતી નથી તો મન ધાર્યું ન થયું, આથી તો વ્યાકુળ થયો. હાય રે, 2 દિવસ વીતી ગયા, મારું મન તો ટક્યું જ નહીં. વ્યાકુળ થવાના સ્વભાવને, અશાંત રહેવાના સ્વભાવને તો બદલવા આવ્યા છો, તેને બદલે તેમાં વધારો કરવા લાગ્યા. જ્યારે જ્યારે જોઈએ કે કોઈ પણ કારણથી વ્યાકુળતા આવી, મન ભટકી ગયું છે માટે આવી, કે મન ટકતું નથી માટે આવી, કે મનમાં કોઈ ખરાબ વિચાર ઉઠ્યા તેનો પશ્ચાતાપ થયો માટે આવી, અથવા બીજી કોઈ વાત યાદ આવી અને જીવ ગભરાવા લાગ્યો, ત્યારે ખૂબ સમજવું જોઈએ. કાલે સમજાવ્યું કે આ આખી સાધના ઓપરેશનની સાધના છે. જેમ જેમ ઓપરેશન થશે તેમ તેમ અંતર્મનના ઊંડાણમાંથી વિકાર ઉપર ઉઠશે, શરીર પર પ્રગટ થશે. પરિણામે જ્યાં કશે અપ્રિય સંવેદના શરૂ થઈ તેનાથી ગભરાઈને વ્યાકુળ થયા તો જલ્દી હોશ જગાવવો જોઈએ કે હું વ્યાકુળ થવા નથી આવ્યો, વ્યાકુળતામાંથી બહાર નીકળવા આવ્યો છું. અત્યારે મન એકાગ્ર નથી, અત્યારે મન ભટકી ગયું છે, તો આ સમયની આ સચ્ચાઈ છે. બસ એ સચ્ચાઈનો સ્વીકાર કર્યો, અત્યારે મન ભટકી ગયું છે એટલું જ. તેને ખરાબ ન માનો, તેના તરફ ક્રોધ ન કરો, ભલે પોતાની ઉપર જ ક્રોધ કરો. ક્રોધ કરશો તો વ્યાકુળ થઈ જ જશો. સચ્ચાઈ જેવી છે તેવી છે. મન ભટકી ગયું, પાછું શ્વાસ પર લઈ આવ્યા, શ્વાસ તો છે જ, પાછું ફરી શરૂ કરી દો. વળી મન ભટકી જાય તો પાછો ખ્યાલ આવે, અરે ભટકી ગયું, તો હસીને પાછો શ્વાસ પર લઈ આવો. રડવું નહીં, વ્યાકુળ થવું નહીં, એ સ્વભાવને પલટવા આવ્યા છીએ. જેવું છે તેવું છે, મન ભટકી ગયું, એ સચ્ચાઈ છે, બસ સ્વીકાર કરો, પાછા કામમાં લાગી જાઓ. જો સમજણપૂર્વક કામ કરીશું, બહુ વ્યાકુળ નહીં થઈએ, તો જોઈશું કે મન ભટકી ગયું તો પાછું શ્વાસ પર લાવવા માટે કોઈ ખેંચતાણ પણ ના કરવી પડી. શરૂ શરૂમાં તો એવું લાગશે કે મન ભટકી ગયું તો તેને ફરીથી ખેંચીને પાછું લાવો. અરે તું ક્યાં ચાલું ગયો? તારે તો આ કામ કરવાનું હતું. વળી ભાગી જશે, ફરી ખેંચીને લાવીશું. આવી ખેંચતાણમાં પણ એક તણાવ હોય છે. શું કામ ખેંચીએ? મન ભટકી ગયું, આ ક્ષણની એ સચ્ચાઈ છે. પોતાની મેળે શ્વાસ પર આવી જશે. ઘરનો માલિક જાગી રહ્યો છે ત્યારે ચોર પોતાની મેળે ભાગી જશે, તો આ મનનું ભટકવું પોતાની મેળે અટકી જશે. માલિક જાગી રહ્યો છે, અરે ભટકી ગયું ને, બસ એટલું જાણ્યું, પોતાની મેળે આવી જશે. આવું થવા જ લાગશે. કોઈ પણ વાતને લઈને ઉદાસી આવવા ન દો, નિરાશા આવવા ન દો, વ્યાકુળતા આવવા ન દો. ડાબા નસકોરામાંથી શ્વાસ પસાર થાય છે કે જમણા નસકોરામાંથી પસાર થાય છે મને સાફ સાફ ખબર પડતી નથી. ભલે, મને સાફ સાફ ખબર પડતી નથી. આ ક્ષણની એ સચ્ચાઈ છે. વ્યાકુળ શા માટે? જરાક જેટલો શ્વાસ તેજ કરીને જોઈ લો, ખબર પડવા લાગશે. વ્યાકુળતા શાને? મને કહેવામાં આવ્યું ક્યાં સ્પર્શે છે, મને તો સ્પર્શની ખબર જ નથી પડતી. સારું, ખબર પડતી નથી એ સચ્ચાઈનો સ્વીકાર કરો કે શ્વાસ ક્યાં અડે છે તેની મને ખબર પડતી નથી. તો જરાક તેજ કરીને જોઈએ. આમ બહુ ધીરજથી, સમતાથી, વ્યાકુળ થયા વગર કામ કરીશું તો કામ કરવું સહેલું થઈ જશે. જેટલા જેટલા અધીર થઈશું, વ્યાકુળ થઈશું, તો જોઈશું કામ કરવું વધારે કપરું થઈ ગયું. શ્વાસનો સ્પર્શ ખબર ન પડે અને આપણે વ્યાકુળ થઈએ. વ્યાકુળ મન બહુ સ્થૂળ હોય છે. વ્યાકુળતા દૂર થઈ જાય તો નિરાકુળ મન, શાંત મન પોતાની મેળે સૂક્ષ્મ બની જાય છે અને સૂક્ષ્મ બનતા સંવેદનશીલ બની જાય છે. તો શ્વાસનો સ્પર્શ સહેલાઈથી ખબર પડવા લાગે છે. અને જેટલી શ્વાસના સ્પર્શની જાણકારી માટે વ્યાકુળતા વધારીએ, તેટલી આપણા માટે દિવાલો ઊભી કરી દીધી. આગળ વધી શકીશું નહીં. જે વ્યક્તિ જેટલી ધીરજથી, સમજદારીથી કામ કરશે, તે વ્યક્તિ તેટલી જલ્દી સફળતા પ્રાપ્ત કરી લેશે. અને જેટલી અધીર થઈ જશે, તેટલી જ પોતાને માટે મુશ્કેલીઓ ઊભી કરી લેશે. આ વાતને ખૂબ સમજો. સાધના કરવા બેઠા છીએ, જે જે અણગમતી વાતો થાય છે તેનો યથાભૂત સ્વીકાર કરતા રહો. અત્યાર સુધી તો જે કંઈ અપ્રિય લાગતું હતું તેને ભોગતા ભાવથી ભોગવતા હતા. આ પીડા આવી, હાય રે, મરી ગયો રે, આ કઠણાઈ આવી રે, આ તે કેવી સાધના છે. હવે તે ભોગતા ભાવથી બહાર નીકળીને દ્રષ્ટાભાવ, સાક્ષીભાવ આવે. આવું થઈ રહ્યું છે, આપણે તેનાથી પ્રભાવિત થતા નથી. આવું થઈ રહ્યું છે, આપણે તેને જાણી રહ્યા છીએ. ભોગતા ભાવ ધીરે ધીરે સમાપ્ત થતો જાય, દ્રષ્ટાભાવ, સાક્ષીભાવ, તટસ્થ ભાવ ધીરે ધીરે આવતો જાય, તો કર્તા ભાવ પણ સમાપ્ત થતો જશે. આપણે કંઈ કરી રહ્યા નથી, આપ મેળે થઈ રહ્યું છે. આપણે શું કરી રહ્યા છીએ? આપો આપ ઘટના ઘટી રહી છે. આગળ વધીશું તો એવી અવસ્થા આવશે જ્યારે દ્રષ્ટાભાવ પણ સમાપ્ત થઈ જશે. ફક્ત દર્શન છે, હું જોઈ રહ્યો છું. ઘટના ઘટી રહી છે, હું જોઈ રહ્યો છું, હું જાણી રહ્યો છું. એને બદલે આગળ જતાં એવું થશે, જોવાઈ રહ્યું છે. હું પણ સમાપ્ત થઈ જશે. એ તો હજુ દૂરની વાત છે, આગળની અવસ્થાઓ છે. પરંતુ આ કામ સારી રીતે સમજી જશો તો જ એવી અવસ્થા આવશે. પહેલાં ભોગતા ભાવથી બહાર નીકળું, ધીરે ધીરે કરતા ભાવથી પણ બહાર નીકળીશું. ઘટના ઘટી રહી છે, હું તેને જાણી રહ્યો છું. એક વાત બહુ સારી રીતે સમજી લેવી પડશે. શુદ્ધ ધર્મથી, જે સાર્વજનિક હોય, કુદરતનો કાનૂન, વિશ્વનું વિધાન, નિસર્ગનો નિયમ, જે સૌને એક સરખો લાગુ પડે છે, તેને ભારતની પુરાતન ભાષામાં ધર્મ નિયામતા કહેતા, ધર્મ કહેતા. ધર્મ હિન્દુઓનો, ખ્રિસ્તીઓનો અલગ હોતો નથી, ભારતીયોનો અલગ હોતો નથી, અમેરિકનોનો અલગ હોતો નથી. સજીવ, નિર્જીવ, અણુ અણુ પર જેનું આધિપત્ય છે, અણુઅણુ જે કાનૂનને ધારણ કરે છે, વિશ્વનું એ વિધાન જે અણુઅણુને ધારણ કરે છે, તેને જ ભારતની ભાષામાં ધર્મ કહેતા. ધર્મ તો બધાને માટે એક સરખો હોય. તો આવા સાર્વજનિક ધર્મના રસ્તે ચાલનારી વ્યક્તિએ એક વાત બહુ સારી રીતે સમજી લેવી જોઈએ કે ભાઈ, આ જે રસ્તે ચાલવાનું છે તે મારે જ ચાલવું પડશે. તેના પર ચાલવાનો બધો શ્રમ મારે જ કરવો પડશે. હું મહેનત કરું નહીં, પરિશ્રમ પુરુષાર્થ કરું નહીં અને એમને એમ તરી જાઉં, મુક્ત અવસ્થા સુધી પહોંચી જાઉં, બધા દુઃખોની બહાર નીકળી જાઉં, રાગના દ્વેષના બધા વિકારોથી બહાર નીકળી જાઉં. એવું થવાનું નથી, થઈ શકે જ નહીં. જે આ ભ્રમમાં બેઠા હોય કે મારા પર તો કોઈની કૃપા થઈ જશે, અનુકંપા થઈ જશે, કોઈ અનુકંપા કરીને, દયા કરીને, કૃપા કરીને મને તો તારી જ દેશે, તો એવું વિચારવું જોઈએ કે કેમ ભાઈ, મને જ કેમ તારી દેશે, મારામાં શું વિશેષતા છે. વધારે ખોટું બોલીને તેની ખુશામત કરું છું એટલે, અરે વધારે ખોટું બોલીને તેની ખુશામત કરું છું એટલે, અરે બધાને કેમ ના તારી દે, બધા જ દુખિયારા છે, નથી તરતા ને. તો એનો અર્થ એ જ છે કે દરેક માણસે જાતે જ મહેનત કરવી પડે છે. વધારેમાં વધારે કોઈ મોટી મહેરબાની કરે તો રસ્તો બતાવી દેશે, આ છે રસ્તો ભાઈ, હું ચાલ્યો છું, તું પણ ચાલ, કદમ કદમ ચાલ, બહુ બહુ તો થોડાક પગલાં, જાણે આંગળી પકડીને સાથે ચાલે છે. બસ કોઈ આપણને પોતાના ખભા પર ઊંચકીને મુક્ત અવસ્થા સુધી પહોંચાડી દે તેવું થવાનું નથી. આ ભ્રમથી, આ ભ્રાંતિથી જે વ્યક્તિ જેટલી જલ્દી બહાર આવી જાય, તેને માટે મંગળનો રસ્તો, મુક્તિનો રસ્તો એટલો જલ્દી ખુલી જાય. એ સાચું છે કે કોઈ પણ વ્યક્તિ તેવી જ ધર્મની બધી જ શક્તિઓ તેને મદદ કરવા લાગશે, સહાયતા કરવા લાગશે. બધી જ દ્રશ્ય અદ્રશ્ય શક્તિઓ તેને ખૂબ મદદ કરશે. એ પણ કુદરતનો કાનૂન છે, ધર્મ નિયમતા છે, પ્રકૃતિનો નિયમ છે. છતાં પણ ચાલવાનું જાતે જ રહેશે. એક એક કદમ, એક એક કદમ ચાલતા ચાલતા અંતિમ અવસ્થા સુધી પહોંચશે. એટલા માટે કહેવાયું છે, તુમે હિ કિચ્ચં આ તપ્પં, અખા તારો તથાગતા, અખા તારો તથાગતા. કોઈ વ્યક્તિ તથાગત થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, શુદ્ધ થઈ ગયા, જીવનમુક્ત થઈ ગયા. તથાગત શું હોય છે? જે વ્યક્તિ તથતાના સહારે ચાલતા ચાલતા અંતિમ અવસ્થા સુધી પહોંચી જાય, બુદ્ધ થઈ જાય, શુદ્ધ થઈ જાય, જીવનમુક્ત થઈ જાય, તે તથાગત. ધર્મના આખા માર્ગે તથતાની સાથે, એટલે કે સત્યની સાથે ચાલવાનું છે. એક કદમ પણ કલ્પનાનો સહારો ના લઈ લેતા. જેવો કલ્પનાનો સહારો લઈશું કે મુક્તિના માર્ગથી ભટકી જઈશું. તથતા તે જે સચ્ચાઈ પોતાની અનુભૂતિ પર ઉતરી રહી છે. કોઈ બીજાની અનુભૂતિ પર ઉતરે તો આપણે માત્ર તેની કલ્પના જ કરી જઈશું ને. આપણે કેવી રીતે જાણીએ કે તે સચ્ચાઈ છે? તો ક્ષણ પ્રતિક્ષણ, ક્ષણ પ્રતિક્ષણ જે જે સચ્ચાઈ જે ક્ષણે આપણી અનુભૂતિ પર ઉતરે, તે ક્ષણે તે સચ્ચાઈને સાક્ષીભાવથી જાણતા રહી આગળ વધીશું. આગલી ક્ષણ જે સચ્ચાઈ લઈને આવે તેને સાક્ષીભાવથી જાણી લઈએ, વળી આગલી ક્ષણ જે સચ્ચાઈ લઈને આવે તેને સાક્ષીભાવે જાણી લઈએ. આમ તથતાની સાથે ચાલતા ચાલતા કોઈ પણ વ્યક્તિ તથાગત બની શકે છે. બુદ્ધ બનવું એ કોઈ સિદ્ધાર્થ ગૌતમનો ઇજારો નથી. એટલા માટે ભગવાન બુદ્ધ વારંવાર કહેતા રહ્યા કે મારા પહેલાં ન જાણે કેટલા બુદ્ધ થયા તેની કોઈ ગણતરી નથી, મારા પછી પણ ન જાણે કેટલા બુદ્ધ થશે તેની કોઈ ગણતરી નથી. કેવી રીતે એક વ્યક્તિનો ઇજારો હોઈ શકે? જ્ઞાનનો ઇજારો, બોધિનો ઇજારો, મુક્તિનો ઇજારો એક વ્યક્તિનો શી રીતે હોઈ શકે છે? સીધો સરળ ધર્મનો રસ્તો છે, જે ચાલે તે પહોંચી જ જાય. કઠણાઈ અવશ્ય છે, મહેનત ખૂબ કરવી પડે છે, ખૂબ પરિશ્રમ કરવો પડે છે અને જાતે જ કરવો પડે છે. તુમે હિ કિચ્ચં આ તપ્પં, તપ તમારે જ કરવું પડશે. કોઈ બીજા કરે અને તમે મુક્ત થઈ જાઓ, તરસ મને લાગે, પાણી કોઈ બીજા પી લે, મારી તરસ કેવી રીતે શાંત થશે? ભૂખ મને લાગી છે, ભોજન કોઈ બીજા ખાઈ લે, મારી ભૂખ કેવી રીતે મટશે? રોગી હું છું, ઔષધિનું સેવન બીજા કોઈ કરી લે, મારો રોગ કેવી રીતે દૂર થશે? બંધનમાં હું બંધાયો છું, ગાંઠો મેં બાંધી રાખી છે, વ્યાકુળ હું છું, અને વ્યાકુળતાથી મુક્ત થવાના રસ્તા પર બીજા કોઈ ચાલે, હું કેવી રીતે વ્યાકુળતાથી મુક્ત થઈ જઈશ? આટલી સીધી સાદી વાત અટવાઈ ગયા આપણે ધર્મ નામે? ક્યાં 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 અટવાઈ ગયા? સ્વયં મારે ધર્મના રસ્તે કદમ કદમ ચાલવું પડશે, મારે જ ચાલવું પડશે. જે માણસ જેટલો જલ્દી આ વાતનો સ્વીકાર કરી લે છે અને ચાલવા લાગે છે, બસ સમજો કે હવે તેને દિશા મળી ગઈ, માર્ગ મળી ગયો, રીત મળી ગઈ, હવે તે આગળ વધતો જ જશે. અને જે આ આશામાં બેસી રહેશે, કોઈ તારી દેશે, કોઈની કૃપા થઈ જશે, તો અનેક જન્મ ખોયા તેમ આ જન્મ પણ ખોઈ નાખશે. પહેલાં દ્રઢતાથી આ સમજમાં આવી જાય કે સ્વયં ચાલવાનું છે. ભગવાનના જીવનકાળની એક ઘટના. કોશળ દેશની રાજધાની શ્રાવસ્તી એ દિવસોમાં ભારતની બહુ જ મોટી વસ્તીવાળી નગરી હતી. ત્યાં જેતવન વિહારમાં એક બહુ જ મોટું ધ્યાન કેન્દ્ર હતું. ઘણા લોકો ત્યાં શીખવા જતા. મોટી સંખ્યામાં ભિક્ષુ ભિક્ષુણીઓ અને ગ્રસ્થ પુરુષો તથા નારીઓને ભગવાન આ વિદ્યા શીખવતા. સાંજના સમયે ધર્મચર્ચા થતી તો નગરના કેટલાક લોકો પણ ધર્મચર્ચા સાંભળવા માટે આવી જતા. ભારતનો આ રાષ્ટ્રીય રોગ રહ્યો છે, ધર્મને રસ્તે ચાલીએ કે ન ચાલીએ, પણ આપણે ધર્મચર્ચા તો જરૂર સાંભળીએ. સારું છે, ધર્મચર્ચા સાંભળવામાં દોષ નથી. ધર્મચર્ચા સાંભળવાથી પ્રેરણા જાગે છે, માર્ગદર્શન મળે છે, જેથી કરીને માણસ ચાલે. પણ ચાલતા નથી, માત્ર બુદ્ધિ વિલાસને માટે જ સાંભળે છે. એવા પણ કેટલાક લોકો આવતા. એક વખત ભગવાન આ જેતવન વિહારમાં હતા. એક માણસ એક દિવસ જરાક જલ્દી આવી ગયો, જોયું કે ભગવાન એકલા બેઠા છે, બહુ ખુશ થયો. તેમના સમીપ ગયો, નમસ્કાર કર્યા, કહે છે, મહારાજ, એક પ્રશ્ન વારંવાર મારા મનમાં ઉઠે છે. ઘણા લોકો હોય છે ને, તે સંકોચને લીધે પૂછી શકતો નથી. સારું થયું આજ આપ એકલા છો મહારાજ, મારી શંકાનું સમાધાન કરી લો. ભગવાને કહ્યું, ધર્મના ક્ષેત્રમાં કોઈ શંકા રાખવી નહીં, સમાધાન તરત જ કરી લેવું. પૂછ, શું સમસ્યા છે? કહે છે, મહારાજ, અનેક વર્ષોથી હું આ સાધના કેન્દ્રમાં આવું છું અને જે લોકો અહીં ધ્યાન કરે છે, આ રસ્તે ચાલે છે, તેમને મારી બુદ્ધિ પ્રમાણે ખૂબ તપાસીને જોઉં છું. તો મેં જોયું મહારાજ કે થોડાક માણસો એવા અવશ્ય છે જે તદ્દન મુક્ત અવસ્થા પર પહોંચી ગયા, અરહન થઈ ગયા, શુદ્ધ થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, જીવનમુક્ત થઈ ગયા, એમ સ્પષ્ટ માલુમ પડે છે. અને કેટલાક લોકો એવા પણ છે જેમાં ઘણું પરિવર્તન આવ્યું છે, બહુ સુધારો થયો છે, પરંતુ હજી અંતિમ અવસ્થા સુધી પહોંચ્યા નથી. અને મહારાજ, એક વર્ગ, એક તબક્કો એવો પણ છે જેમાંનો હું છું મહારાજ, તેમાં તો કોઈ ફરક પડ્યો નથી. મહારાજ જેવો હતો તેવો જ. તો મહારાજ, મારા મનમાં શંકા એ છે, પ્રશ્ન એ ઉઠે છે કે કોઈ આપ જેવા મહાપુરુષની પાસે આવે, આપ જેવી મહાન શક્તિશાળી મહાન કારુણિક વ્યક્તિ પાસે આવે અને મહારાજ કોરો રહી જાય, અધૂરું રહી જાય, એ કેવી વાત? આપ આપની બધી શક્તિ વાપરીને અમને તારી કેમ નથી દેતા? આપની બધી કરુણાના બળ પર અમને તારી કેમ નથી દેતા મહારાજ? ભગવાન મલકાયા. આજ તો રોજ સમજાવતા હતા પણ કોઈ સમજવા જ ન માગે. એવા લેપ લગાવેલા રહે છે કે લોકો સાચી વાત સાંભળવા સમજવા ઈચ્છતા જ નથી. તો કહ્યું, સારું, ફરીથી સમજાવું છું તને. તેમની સમજાવવાની રીત અલગ અલગ રહેતી. ક્યારેક ક્યારેક તે પ્રશ્ન પૂછનારને પ્રતિપ્રશ્ન પૂછી લેતા. આને પણ પ્રતિપ્રશ્ન પૂછ્યો, કહો ભાઈ, ક્યાંના રહેવાસી છો? મહારાજ, આજ શ્રાવસ્તીનો. અરે નહીં નહીં નહીં, તારો ચહેરો મોરો કહે છે તું અહીંનો નથી, તું કોઈ બીજા પ્રદેશનો છે અને અહીં આવીને વસી ગયો છે. એ તો ઠીક જ કહ્યું મહારાજ, આમ તો હું મગધ દેશનો રહેવાસી છું, રાજગીરીનો, કેટલાય વર્ષોથી અહીં આવીને વસી ગયો છું. બહુ સારું, તો હવે રાજગીરીથી તારો સંબંધ તૂટી ગયો? ત્યાં આવવા જવાનું થતું નથી? ના ના મહારાજ, બહુ આવવા જવાનું થાય છે ને. અત્યારે તો મારા પરિવારના માણસો ત્યાં જ છે, મારા મિત્રો છે, મારા સગા સંબંધી છે, કામધંધો છે, હું ઘણી વાર જાઉં છું મહારાજ. સારું સારું, તો તું આટલી વાર અહીંથી શ્રાવસ્તીથી રાજગીરી જાય છે, આવે છે, જાય છે, આવે છે, તો અહીંથી રાજગીરી સુધીનો રસ્તો તને બરાબર માલુમ થઈ ગયો હશે નહીં? મહારાજ, ખૂબ માલુમ છે, આટલી વખત ચાલ્યો છું. તો હજી એક વાત કહે કે અહીં રહેતા રહેતા આટલા વર્ષ થઈ ગયા તો અનેક લોકો તારા પરિચિત થઈ ગયા છે, નહીં તે અનેક પરિચિત લોકોમાંથી કેટલાક તારા ઘનિષ્ઠ થઈ ગયા છે, જે ઘનિષ્ઠ થઈ ગયા તેઓ એટલું તો જાણતા જ હશે કે તું અહીંનો રહેવાસી નથી, મૂળમાં તું મગધવાસી છે, રાજગીરનો રહેવાસી, અહીં આવીને વસી ગયો છે અને વારંવાર આવે છે જાય છે, એટલા માટે આ રસ્તો તને ખૂબ માલુમ છે. મહારાજ, જે મને સારી રીતે ઓળખે છે તે આ વાતને પણ જાણે જ છે, સમજે જ છે મહારાજ. તો ભાઈ, એમાંથી કોઈ કોઈ તો ક્યારે એ પૂછવા માટે તારી પાસે આવતા હશે કે કહેતો ખરો અહીંથી રાજગીરનો રસ્તો કેવો છે, તો તું બતાવી દે છે કે ગુપ્ત રાખે છે. મહારાજ, ગુપ્ત રાખવાની શી વાત, બહુ સમજાવીને બતાવી દઉં છું. આમ પૂર્વ તરફ ચાલવું અને એમ ચાલતા ચાલતા વારાણસી આવી જશે, ફરી આગળ વધવું, અહીં વળવું, ત્યાં વળવું, ગયા આવી જશે, પાછા એમ જ આગળ વધતા જવું, ત્યાં વળવું, અહીં વળવું, રાજગીરી આવી જશે. બહુ સરળતાથી સમજાવી દઉં છું મહારાજ. તો એક વાત હજી કહે, જેમને જેમને તે સમજાવી દીધું તે તો રાજગીરી પહોંચી જ ગયા હશે. કેવી રીતે પહોંચી જાય મહારાજ? મેં તો રસ્તો સમજાવી દીધો, હવે તેના પર ચાલે ત્યારે પહોંચે ને. અરે ભલા માણસ, એ જ તો હું કહું છું. આટલા ટોળે ટોળા મારી પાસે આવે છે, તેઓ એ વાત બહુ સમજી ગયા છે કે આ વ્યક્તિ મુક્તિ સુધીનો રસ્તો ખૂબ જાણે છે, કારણ કે મુક્તિ સુધીના રસ્તા પર ચાલ્યો છે, પોતાના અનુભવથી જાણી ગયો છે. તો પૂછે છે બિચારા, હું શું છુપાવું? બહુ પ્રેમથી તેમને સમજાવું છું, આવો રસ્તો છે, કદમ કદમ ચાલતા રહેતા આ સ્ટેશન આવશે, તે સ્ટેશન આવશે, આવો અનુભવ થશે, તેવો અનુભવ થશે, આ કઠણાઈ આવશે, આ બધી વાતો સમજાવી દઉં છું. હવે કોઈ વ્યક્તિ આ બધી વાત સાંભળીને ત્રણ વખત માથું નવાવીને કહે કે સાધુ સાધુ સાધુ, પરંતુ એક ડગલું પણ ચાલશે નહીં તો કેવી રીતે પહોંચી જશે? કોઈ ચાલી નીકળે, એક કદમ પણ ચાલે તો એક કદમ પોતાના લક્ષ્યની નજીક પહોંચી જાય. 10 ડગલા ચાલે તે 10 ડગલા નજીક પહોંચી જાય, 100 ડગલા ચાલે તે 100 ડગલા નજીક પહોંચી જાય, અને જે ડગલું ડગલું ચાલતા રહીને આખો રસ્તો માપી લે તે તો લક્ષ્ય સુધી પહોંચી જ જાય. કોઈ બહુ પ્રેમથી રસ્તો ભલે બતાવી દે, ચાલવું તો તમારે જ પડશે. ધર્મના રસ્તે ચાલનારા દરેક સાધકે આ વાત બહુ સારી રીતે સમજી લેવી જોઈએ, મારે જ ચાલવું પડશે. પોતાના મનને મેલું કોણે કર્યું? સ્વયં મેં કર્યું ને. પોતાની અબોધ અવસ્થામાં, પોતાની અજ્ઞાન અવસ્થામાં, પોતાની મોહ મૂળતામાં મેં ગાંઠો બાંધી, પોતાના મનનો સ્વભાવ દૂષિત કરી લીધો, તેને રાગરંજિત, દ્વેષ દૂષિત, મોહ વિમૂઢિત મેં બનાવી દીધો. આનો જવાબદાર કોણ? કોઈ અદૃશ્ય શક્તિને શી પડી છે કે સંસારના બધા પ્રાણીઓના મન વિકારોથી ગ્રસ્ત કરી દે અને બધાને દુખિયારા બનાવી દે? પ્રત્યેક વ્યક્તિ પોતાના જ અજ્ઞાનના કારણે પોતાના મનને મેલું કરે છે. તો જવાબદારી તેમની છે કે તે પોતાનું જ્ઞાન જગાવીને, બુદ્ધિ જગાવીને, હોશ જગાવીને આ સ્વભાવથી બહાર નીકળે, આ ગંદકી દૂર કરે, જે ગાંઠો બાંધી છે તેને ખોલે, જે મેલ ચડાવ્યો છે તેને ઉતારે. આ પ્રકૃતિનો નિયમ છે, આનાથી છુટકારો નહીં મળી શકે, સ્વયં ચાલવું પડશે. બસ આ વાત સમજમાં આવી જાય કે સ્વયં ચાલવું પડશે. બીજો પ્રશ્ન, કયો રસ્તો છે જેના પર ચાલીએ? ધર્મનો રસ્તો કયો છે? ભગવાનની પાસે કોઈ એક વૃદ્ધ મહિલા આવી, પૂછ્યું, મહારાજ મને તો થોડાક શબ્દોમાં અને સરળ ભાષામાં સમજાવી દો, ધર્મ શું હોય છે મહારાજ? મુક્તિનો માર્ગ કયો છે? બિચારી ગઈ હશે અનેક આચાર્યોની પાસે, જે બહુ જ પાંડિત્યપૂર્ણ વાતો, આ દાર્શનિક વાત, તે દાર્શનિક વાત સમજાય જ નહીં, શું બોલી રહ્યા છે? તો ભગવાને સ્મિત કર્યું, ભાઈ ધર્મ તો હંમેશા સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. ધર્મ લોકોને એટલા માટે શીખવવામાં આવે છે કે તેઓ ધારણ કરે, સમજશે જ નહીં તો ધર્મ ધારણ શી રીતે કરશે? ધર્મનો રસ્તો એટલા માટે શીખવવામાં આવે છે કે તેના પર ચાલે, સમજશે જ નહીં તો ચાલશે કેવી રીતે? તો જે વ્યક્તિ બુદ્ધ બની જશે, શુદ્ધ બની જશે, મુક્ત બની જશે, તે હંમેશા બહુ જ સરળ ભાષામાં, જનતાની ભાષામાં લોકોને સમજણ પડે એવી રીતે ધર્મને સમજાવશે? તો કહ્યું, લે હંમેશા આ જ સમજાવું છું, તેને ફરીથી સમજાવું. તો થોડાક જ શબ્દોમાં શું કહ્યું? સબ પાપસ અકરણં કુશલસ ઉપસંપદા સચ્ચિત પરિયોદપનં એતં બુદ્ધાન શાસનં. પુરાતન ભાષામાં શિક્ષાને, ઉપદેશને શાસન કહેતા. કોઈએ ઉપદેશ આપ્યો અને તેના અનુશાસનમાં આપણે બંધાઈ ગયા. તેમણે જેવી રીતે બતાવ્યું તેવી રીતે આપણે ચાલવા લાગ્યા, તો શાસન કહેવાતું. તો બુદ્ધાન શાસનમ, એક બુદ્ધનું નહીં, તમામ બુદ્ધોનું, સૌ બુદ્ધોનો આ જ ઉપદેશ હશે. કોઈ વ્યક્તિ આને છોડીને બીજી કોઈ નકામી વાતો કરવા લાગે તો સમજવું જોઈએ, બુદ્ધ નથી, બુદ્ધ નથી થયો હજી, તે કોઈ દાર્શનિક જંજાળમાં અટવાયેલો છે અને લોકોને પણ ગૂંચવી રહ્યો છે. એ કોઈ સંપ્રદાયના વાડામાં બંધાયેલો છે અને લોકોને પણ બાંધી રહ્યો છે. એને શુદ્ધ ધર્મ સમજાયો નથી. બુદ્ધ હશે તો આ જ વાત કહેશે, આ સિવાય બીજું કંઈ નહીં કહે. શું કહેશે? સર્વ પાપસ અકરણમ, સર્વ પ્રકારના પાપ કર્મોથી બચો. કુશલસ ઉપસંપદા, કુશળ કર્મોની સંપદા ભેગી કરો. અને સચ્ચિત પરિયોદપનં, પોતાના ચિત્તને નિર્મલ કરો, પરિપૂર્ણ રૂપે નિર્મલ કરો. ઘણા બધા રસ્તા હોય છે જેમાં મનનો ઉપર ઉપરનો ભાગ નિર્મલ કરી લેવામાં આવે છે. ફક્ત બુદ્ધિના દ્વારા આપણે ધારીએ તો આપણા ઉપર ઉપરના ચિત્તને નિર્મલ કરી લઈશું, સારું જ છે, એટલો તો લાભ થયો. પરંતુ આ મુક્તિની વાત નથી. મુક્તિની વાત તો ત્યારે થશે જ્યારે પૂરેપૂરું માનસ અંતર્મનના ઊંડાણો સુધી ધોવાઈ જશે, સાફ થઈ જશે. આને કહેવાય સચ્ચિત્ત પરિયોદપનં. બસ આનાથી વધારે બીજું કશું નહીં. આને કહ્યું કેવલ પરિપૂર્ણં, કેવલ પરિશુદ્ધં, ધર્મ પરિપૂર્ણ થઈ ગયો. દુષ્કર્મોથી બચો, સત્કર્મોમાં લાગો અને ચિત્તને નિર્મલ કરો. આ ત્રણ વાતોમાં હવે બીજું કશું જોડવાની જરૂર નથી, પૂર્ણ છે. કેવળ આટલું જ કરી લે તો મુક્ત અવસ્થા સુધી પહોંચી જશે. કંઈ જોડશે તો તેને ઉપરથી બગાડી દેશે. કંઈ જોડવું નહીં, કેવળ પરિપૂર્ણ, એ રીતે પરિશુદ્ધં, એમાંથી કંઈ કાઢી શકશું નહીં. કાઢવા જેવી કોઈ દુષ્પૂર્ણ વાત છે જ નહીં. આ વાત તો કાઢી નાખીએ તો ધર્મ વધારે શુદ્ધ થઈ જશે, એવું કશું છે જ નહીં. આ ત્રણ વાતોમાં ધર્મની પરમ શુદ્ધતા સમાયેલી છે, પરમ પરિપૂર્ણતા સમાયેલી છે. તો જ સમજવું જોઈએ કે શુદ્ધ ધર્મ છે, કંઈ બીજું કરવાનું છે જ નહીં. સબ પાપસ અકરણમ, દરેક પ્રકારના પાપકર્મોથી બચો. પાપકર્મો કયા? દરેક પ્રકારના સારા કર્મોમાં લાગો. કુશળ કર્મ શું, પુણ્ય શું, પાપ શું, વાત તો બહુ સીધી સાધી સાર્વજનિક વાત છે, પણ કોઈ સંપ્રદાય સાથે જોડાઈ જાય તો દૂષિત થઈ જાય છે, બગડી જાય છે. હવે તેની બધાની અલગ અલગ પરિભાષા, શું પુણ્ય છે, શું પાપ છે, ઇત્યાદિ ઇત્યાદિ. કેટલાક લોકો ધર્મને બરાબર સમજતા નથી તો સમજે છે કે આ રીતનો બાહ્ય આડંબર કરનાર માણસ, બહાર બહારનો દેખાવ કરનાર માણસ મોટો ધર્મવાન, આવું ન કરનાર ધર્મવાન નહીં. તો દરેક સંપ્રદાયને પોતપોતાના બહારના દેખાવ હોય છે. તો એ સંપ્રદાયની વ્યક્તિનો આ રીતનો બહારનો દેખાવ, બીજી સંપ્રદાયની ધર્મવાન વ્યક્તિનો દેખાવ બીજા પ્રકારનો, તેના માટે આ બહારનો દેખાવ જ ધર્મ બની ગયો, સાચો ધર્મ છૂટી ગયો. કોઈ કોઈને વાત સમજમાં આવી જાય છે કે અરે બહારના દેખાવમાં શું પડ્યું છે, તો બીજી એક વાતમાં અટવાઈ જશે. દરેક સંપ્રદાયના પોતાના કર્મકાંડ. તો કહેશે કે જો માણસ આ કર્મકાંડ કરે છે તો તે ધાર્મિક, ન કરે તો ધાર્મિક નહીં. તો અલગ અલગ સંપ્રદાયોના પોતપોતાના કર્મકાંડ, કોને ધર્મ માનવો ને કોને ધર્મ ન માનવો, પાછા ગૂંચવી નાખે ને. એમાંથી પણ કોઈ માણસ નીકળે કે આ કર્મકાંડોમાં શું પડ્યું છે, તો બીજું એક મોટું બંધન, બહુ મોટું બંધન. દરેક સંપ્રદાયની પોતપોતાની દાર્શનિક માન્યતા, દરેક દાર્શનિક માન્યતા એક સંપ્રદાય ઊભો કરી દે છે. દરેક સંપ્રદાય એક દાર્શનિક માન્યતામાં અટવાયેલો છે, બંધાયેલો છે. તો એ સંપ્રદાયનો, એ દાર્શનિક માન્યતાને માનનારો માણસ આખું જીવન અંધારામાં રહેશે, કે જે લોકો આ દાર્શનિક માન્યતાને માને છે તે ધાર્મિક, અને જે નથી માનતા તેને ધર્મ સાથે શી લેવા દેવા. વળી અલગ અલગ સંપ્રદાયોની અલગ અલગ દાર્શનિક માન્યતા. બસ સમજી લેવું કે ધર્મ નથી, ધર્મ હંમેશા એક જ હોય, બધાને માટે એક હોય. ભિન્ન ભિન્ન થયો તો સમજી લેવું જોઈએ કે ઉપરના છોતરા છે, સાર નથી. સાર તો હંમેશા એક જ હોય. તો પાપ શું અને પુણ્ય શું? પાપ શું છે? કોઈ વ્યક્તિ પોતાના શરીરથી, પોતાની વાણીથી કોઈ પણ એવું કામ કરે જેનાથી બીજા પ્રાણીઓની હાનિ થતી હોય, અન્ય પ્રાણીઓની સુખ શાંતિ ભંગ થતી હોય, તો પાપ જ પાપ છે, અકુશળ કર્મ છે. એ રીતે પોતાના શરીરથી કે વાણીથી એવું કામ કરે કે જેનાથી અન્ય પ્રાણીઓને સુખ શાંતિ મળતી હોય, તેના કષ્ટ દૂર થતા હોય, તેમની કોઈ હાનિ ન થતી હોય, તેમનું મંગળ થતું હોય, તો પુણ્ય જ છે, કુશળ કર્મ જ છે. સૌને એક સરખું લાગુ પડે છે. શરીર અને વાણીથી કોઈ શું દુષ્કર્મ કરશે? વાણીથી કોઈ કડવી વાત, જૂઠી વાત, કટુ વાત બોલશે, શરીરથી કોઈ હત્યા કરશે, ચોરી કરશે, વ્યભિચાર કરશે, નશાનું સેવન કરશે, તો બીજાની હાનિ કરશે, બીજાની સુખ શાંતિ ભંગ કરશે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, તેને સમાજમાં રહેવાનું છે. જેઓ ગૃહસ્થ છે તેમણે તો પરિવારના માણસોની સાથે, સમાજના લોકોની સાથે રહેવાનું જ છે. જે ઘરબાર છોડીને ગ્રહ ત્યાગી થયા, સંન્યાસી થયા, તેને પણ સમાજ સાથે સંપર્ક થતો રહે છે, ભાગીને ક્યાં જશે? તો માણસ સામાજિક પ્રાણી છે, અને તે પોતાનું શરીર અને વાણીથી એવું કામ કરતો રહે જેનાથી આસપાસના બધા લોકોની શાંતિ ભંગ થતી રહે, આસપાસના બધા લોકો વ્યાકુળ થતા રહે. તો ભાઈ, સીધી સાધી વાત છે કે હું મારી આસપાસના બધા લોકોને અશાંત કરી દઈશ, વ્યાકુળ કરી દઈશ, તો મને શાંતિ ક્યાંથી મળશે? હું મારી ચારે બાજુ આગ લગાડી દઉં તો તે આગની ગરમી મને પણ તપાવશે જ, મને શાંતિ શીતળતા ક્યાંથી મળશે? બહુ સીધી સાદી વાત. સમાજમાં રહેવું હોય તો જેનાથી સમાજની વ્યવસ્થા, શાંતિ કાયમ રહે તે નિયમોનું આપણે પાલન કરવું પડે. આ તો ધર્મની બહુ ઉપર ઉપરની વાત થઈ, પરંતુ જરા કુંડાણમાં જવાનું શરૂ કરશે તો વાત ખૂબ સમજમાં આવવી શરૂ થઈ જશે કે હું શરીરથી કે વાણીથી કોઈ પણ વ્યક્તિની હાનિ ત્યાં સુધી નહીં કરી શકું જ્યાં સુધી પોતાની હાનિ ના કરી લો. બહુ નવાઈની વાત, પણ એમ જ છે. કુદરતનો નિયમ એવો જ છે, હત્યા કોઈ ત્યાં સુધી ન કરી શકે જ્યાં સુધી તે પોતાની ભીતર ક્રોધ ન જગાડે, ખૂબ ઊંડી દુર્ભાવના ન જગાડે. ચોરી ત્યાં સુધી ન કરી શકે જ્યાં સુધી લોભ ના જગાડે. વ્યભિચાર ત્યાં સુધી ન કરી શકે જ્યાં સુધી વાસના ન જગાડે. શરીર અને ચિત્તના બધા જ દુષ્કર્મો કરતા પહેલા મનમાં કોઈ ને કોઈ વિકાર જગાડવો પડે છે, અને જેવો વિકાર જગાડીએ, કે કુદરત કહો કે પ્રકૃતિ કહો કે ધર્મ નિયમતા કહો, તે આપણને દંડ આપવો શરૂ કરે. કુદરતના નિયમો છે કે કોઈ હત્યા કરે અને ભીતર ક્રોધ જ ન જગાય, દ્વેષ જ ના જાગે, એવું ન બને. હસતા હસતા કોણ કોની હત્યા કરશે? ચોરી કરે, લોભ જ ન જાગે, વ્યભિચાર કરે, વાસના જ ન જાગે, એવું ન બને. વિકાર જાગશે જ, કરીને જુઓ. વિકાર જાગે છે તો વ્યાકુળ થાઉં છું, વિકાર ભીતર જાગે છે પરંતુ ભીતર જોતા આવડ્યું નથી, બહારનું જે આલંબન છે તે જ પ્રમુખ થઈ ગયું છે, તો ભીતર જોયું જ નથી કે મારી પોતાની કેટલી હાનિ થઈ રહી છે. આ વાત ધર્મના રસ્તે ચાલતા ચાલતા બહુ સમજમાં આવવા લાગશે. તો હું શરીર અને વાણીથી કોઈ એવું કામ નહીં કરું જે પાપનું કામ હોય, અન્ય લોકોની સુખ શાંતિ ભંગ કરતું, તેમને હાનિ પહોંચાડતું એવું કોઈ કામ ન કરીને હું કોઈ ઉપર ઉપકાર કરતો નથી. હું મારા પોતાના પર ઉપકાર કરું છું. જો હું એ નથી કરતો તો પોતાની જાતને દુઃખી નથી કરતો, કારણ કે પહેલાં હું પોતાને દુઃખી બનાવું ત્યારે જ બીજાને દુઃખી બનાવીશ. આ વાત બહુ જ સમજવા લાગશે તો ધર્મની શુદ્ધતા સમજવા લાગશે કે ભાઈ, જે જે વ્યક્તિ પોતાના મનમાં વિકાર જગાવીને કોઈ પણ કુકર્મ કરે છે, પાપનું કર્મ કરે છે તે પોતાને હિન્દુ કહે કે બૌદ્ધ કહે કે જૈન કહે કે ઈસાઈ કહે કે શીખ કહે કે બ્રાહ્મણ કહે કે ક્ષત્રિય કહે કે શૂદ્ર કહે કે વાણિયા ભારતીય કે બર્મી કે અમેરિકન કે રૂસી કહે, કશો ફરક પડતો નથી. જે જે વ્યક્તિ મનને મહેલું કરીને શરીર અને વાણીથી દુષ્કર્મ કરે છે, કુદરત તેને તુરંત દંડ આપે છે. આ ઘડાયેલા નિયમો છે પ્રકૃતિના, બસ આ જ શુદ્ધ ધર્મ છે. ઠીક એવી જ રીતે કુશળ કર્મ કરો. કુશળ કર્મ શું છે? સૌથી મોટું કુશળ કર્મ એ કે ચિત્તને મેલું કર્યા વગર એને એકાગ્ર બનાવતા શીખીએ. કુશળ ચિત્તની એકાગ્રતા બહુ કલ્યાણકારીણી હોય છે. બધા સારા કામ ત્યારે થશે જ્યારે આપણું ચિત્ત આપણા વશમાં હશે. ચિત્ત વશમાં ન હોય તો આપણાથી કોઈ સારું કામ થશે જ નહીં, ખરાબ જ કામ કરીશું. અને ચિત્ત વશમાં આવી જાય પણ વિકારોવાળું જ હોય તો ખરાબ જ કામ કરીશું. તે એકાગ્રતા કામ નહીં આવે. ચિત્તને નિર્મળ બનાવીને એકાગ્રતા પ્રાપ્ત કરીએ તો કુશળ કામ જ થશે, કુશળ જ થશે. અને ત્રીજું, માની લો આપણે ચિત્તને નિર્મળ કર્યું પણ ઉપર ઉપરથી જ નિર્મળ કર્યું, એકાગ્ર પણ કર્યું, પરંતુ અનેક જન્મોથી વિકારો બનાવવાનો સ્વભાવ બનાવી બેઠા છીએ. અંતરમનના ઊંડાણમાં આપણે વિકારોની ગાંઠો પર ગાંઠો, ગાંઠો પર ગાંઠો કેટલી એકઠી કરી રાખી છે. ભીતરથી આખું માનસ કેવું ગંઠાયેલું છે ખબર જ નથી, ભીતર જોતા જ નથી ને. જોઈશું તો ખબર પડશે કે હું કેટલી ગાંઠોથી ગંઠાયેલો છું અને તેને લીધે કેટલો વ્યાકુળ રહું છું. તે જ્યાં સુધી ન નીકળી જાય તો ઉપર ઉપરથી હજાર પોતાના ચિત્તને નિર્મળ કરી લઈએ, એકાગ્ર પણ કરી લઈએ, પરંતુ દુઃખોથી મુક્તિ નથી મળતી. જડમૂળથી વિકારોથી મુક્તિ થાય ત્યારે જ સાચી મુક્તિ મળે. એટલા માટે પરિયો દપનં, પૂરેપૂરું માનસ વિકારોથી મેલથી મુક્ત થવું જ જોઈએ. આ ત્રીજી વાત. આ ત્રણેયને એ દિવસોની ભાષામાં કહ્યું સવ પાપસ અકરણમ, એટલે કે શીલ સદાચારનું જીવન જીવવું, કુશલસ ઉપસંપદા એટલે કે સમાધિનું જીવન જીવવું, મનને કુશળ કરીને પોતાના વશમાં કરવાનો અભ્યાસ કરવો, અને સચિત્ત પરિયો દપનં, પોતાના અનુભવથી એવી પ્રજ્ઞા જગાડવી કે જેથી અંતર્મનના ઊંડાણો સુધી કોઈ વિકાર ટકવા ન પામે, બધા નીકળી જાય. તો શીલ સમાધિ પ્રજ્ઞા, શીલ સમાધિ પ્રજ્ઞા એ જ શુદ્ધ ધર્મ હોય છે. એના ઉપર નથી બૌદ્ધોનો એકાધિકાર, નથી હિન્દુઓનો એકાધિકાર, નથી જૈનોનો, નથી ખ્રિસ્તીઓનો. બધાને માટે સમાનરૂપે કલ્યાણકારી, અને દરેક વ્યક્તિ સહેલાઈથી આનું પાલન કરી શકે. આવશ્યક નથી કે પહેલાં આ સંપ્રદાયમાં દીક્ષિત થઈ જાઓ, આ વાડામાં બંધાઈ જાઓ, પોતાને આ નામે ઓળખાવા લાગો ત્યારે જ આ રસ્તા પર ચાલી શકશો. અન્યથા ચાલશો તો પણ લાભ નહીં મળે. પહેલાં વાડામાં બંધાઈ જાઓ અને પછી ચાલશો તો લાભ મળશે એવી કોઈ વાત છે જ નહીં. એવું છે તો સમજો ધર્મ નથી, વાડાબંધી છે, ક્યાંક ને ક્યાંક ધોખો છે. ધર્મ સાર્વજનિક હોય છે, આ વાત સમજીને આ રસ્તે ચાલવાનું છે. રસ્તાને જરા વધુ વિવરણ સાથે સમજીએ. આમ તો ચાલનાર વ્યક્તિએ રસ્તાની મુખ્ય મુખ્ય વાત સમજી લેવી જોઈએ કે રસ્તો કેવો છે, ક્યાં સુધી પહોંચાડશે. એ વાત નહીં સમજીએ તો મનમાં શંકા થશે કે ક્યાં જઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ, એનું પરિણામ શું આવશે, તો કામ નહીં કરી શકીએ. તેથી ભલે બુદ્ધિના સ્તરે જ સમજી લઈએ. જે ચાલવાનું છે તે તો એક એક કદમ ચાલવું પડશે. તો જેમ માણસ હાથમાં ટોર્ચ લઈને એક એક કદમ, એક એક કદમ ચાલતો હોય, તો જ્યાં આગળ વધવાનું છે ત્યાં પ્રકાશ પડવો જોઈએ. ખૂબ સમજવું જોઈએ આગળનું કદમ ભરીએ તો તે કેવું છે. આખે આખા માર્ગ પર એક એક ડગલાને બહુ જ વિવરણની સાથે સમજતા છતાં આગળ ચાલીશું. પણ એક સામાન્ય રૂપરેખા સમજી લઈએ કે આખો રસ્તો શું છે. એ દિવસોની ભાષામાં આ મુક્તિના માર્ગને, વિશુદ્ધિના માર્ગને, સાર્વજનિક ધર્મના માર્ગને અરિયો અઠંગિકો મગ્ગો, આર્ય અષ્ટાંગિક માર્ગ કહેતા. સીધી સાધી વાત, અઠંગિકો આઠ અંગવાળો, અરિયો આર્ય. કયા અર્થમાં આર્ય? કે કોઈ પણ અનાર્ય વ્યક્તિ આર્ય નથી. તે આ રસ્તા પર ચાલે તો ચાલતા ચાલતા આર્ય બની જ જશે. આ રસ્તો એ નહીં જુએ કે જે વ્યક્તિ અનાર્ય છે અને આ રસ્તા પર ચાલી રહ્યો છે તે પોતાને હિન્દુ કહે છે, બૌદ્ધ કહે છે કે જૈન કહે છે, બ્રાહ્મણ કહે છે કે શૂદ્ર કહે છે, અમેરિકન કહે છે, ઋષિ કહે છે, કંઈ જ નહીં જુએ. જેમ ગંગાનું પાણી જે પીવે તેની તરસ ચીપે, એમ જ રસ્તો એવો કે જે ચાલે તે આર્ય બની જ જશે. શું આર્ય બની જશે? 2500 વર્ષોમાં ભાષા બદલાઈ જાય છે, શબ્દ બદલાઈ જાય છે, શબ્દનો અર્થ બદલાઈ જાય છે. આજે તો આર્ય શબ્દ એક જાતિ વિશેષના માટે વપરાવા લાગ્યો. બહુ લાંબો, લાંબા નાકવાળો, મોટી મોટી આંખોવાળો, ગોરા ઉજળા રંગવાળો માણસ તે આર્ય જાતિનો માણસ. કોઈ બિચારો કાળા રંગનો, વાંકડિયા વાળવાળો, મોટા હોઠવાળો તો તે હપ્સી જાતિનો, નિગ્રો જાતિનો. કોઈ બિચારો પીળા રંગનો હોય, નાની નાની ચૂંચળી આંખો હોય, ચપટું નાક હોય તો તે મંગોલિયન જાતિનો. આ અર્થમાં આર્ય જાતિ 2500 વર્ષ પહેલાંના ભારતની ભાષામાં એ અર્થ થતો ન હતો. આર્ય કહેતા હતા એવી વ્યક્તિને, ભલે તે ગોરો હોય કે કાળો, લાંબા નાકવાળો હોય કે ચપટા નાકવાળો, કોઈ ફરક પડતો નથી. તે વ્યક્તિ જે સંત બની જાય, નિર્મળ ચિત્ત બની જાય, સજ્જન બની જાય, ભલો માણસ બની જાય તે આર્ય બની ગયો. કેમ કે ધર્મના રસ્તે ચાલ્યો છે. ધર્મના રસ્તે ચાલતા ચાલતા પોતાના મનને જેણે નિર્મલ કરી લીધું, પોતાના મનની ગાંઠો ખોલી નાખી, નિર્ગ્રંથ થઈ ગયો તે આર્ય બની ગયો. અને જે ધર્મના રસ્તે ચાલતો નથી તે અનાર્યો છે. હીનો, ગમ્મો, પુથ્થુ જનિકો, અનર્યો, અનત્થ સંહિતો. જે અનાડી હશે, બહુ હીન, ગમાર, મૂર્ખ, અનર્થ જ કરનારો, પોતાનું પણ અને બીજાનું પણ અહિત કરનારો માણસ તે અનર્યો, અનાર્ય કહેવાતો. આ શબ્દ અનર્યો, અનર્યો બદલાતા બદલાતા આજની હિન્દી ભાષામાં અનાડી થઈ ગયો. અનાર્યનું અનાડી થઈ ગયું. તેને હોશ નથી કે તે શું કરી રહ્યો છે. પોતાની હાનિ કરી રહ્યો છે, બીજાની હાનિ કરી રહ્યો છે. આ અર્થમાં અનાડી છે. જે મૂળ છે એવી કોઈ પણ વ્યક્તિ આ રસ્તા પર ચાલતા ચાલતા આર્ય બની જ જશે, સંત બની જ જશે. એ અર્થમાં અર્યો અઠંગિકો મગ્ગો. ધર્મના ક્યાં 8 અંગ છે? તેના 3 વિભાજન, શીલ, સમાધિ, પ્રજ્ઞા. તો શીલની અંતર્ગત ધર્મના 3 અંગો આવ્યા, સમાધિ અંતર્ગત 3 અંગ આવ્યા, અને પ્રજ્ઞાની અંતર્ગત બાકીના 2 અંગ. તો શીલની અંતર્ગત ક્યા 3 અંગ? સમ્મા વાચા, સમ્મા કમંતો, સમ્મા આજીવો. સમ્માનો અર્થ સમ્યક. સમ્યક તેને કહે છે જે સાચું હોય, જે યોગ્ય હોય, અને જેને સ્વયં પોતાની અનુભૂતિ પર ઉતારે. આપણી વાણી સમ્યક હોય, સાચી હોય, બરાબર ઠીક હોય. કઈ વાણી સાચી હોય? જે નિર્મલ હોય. કઈ વાણી નિર્મલ હોય? જે બીજાને હાનિ નથી કરતી. તો આપણા અનુભવ પર એવી વાણી ઉતરવી જોઈએ કે બીજાની હાનિ ન કરે. એટલે કે વાણીના મેલ દૂર થઈ જવા જોઈએ. વાણી કેવી રીતે મેલી થાય છે? કોઈ માણસ વાણીથી જૂઠું બોલીને કોઈને ઠગવાની કોશિશ કરે છે, વાણીનું કર્મ મેલું થઈ ગયું. કોઈ માણસ કડવી કટુ વાત કહીને કોઈનું મન દુભાવે છે, જેમાં તેનું જરાક પણ ભલું સમાયેલું હોતું નથી, ફક્ત જીવ દુભાવવા માટે કટુ વચન બોલે છે, કડવી વાત બોલે છે, વાણીનું કર્મ મેલું થઈ ગયું. કોઈ માણસ અહીંની વાત સાંભળીને એમાં કંઈક મીઠું મરચું ભભરાવીને ત્યાં બોલી દે છે, ત્યાંની વાત સાંભળીને અહીં બોલી દે છે. આમ ચાડી ખાવાનું કામ જે કરે છે, પરનિંદાનું કામ કરે છે. 2 વ્યક્તિઓમાં પરસ્પર પ્રેમ હોય, સ્નેહ હોય તો તે તોડાવી નાખે છે. આ કામ વાણીનું દુષ્કર્મ થઈ ગયું, વાણીનું કર્મ મેલું થઈ ગયું. એવી રીતે કોઈ માણસ નકામી નિરર્થક વાતોમાં પોતાનો અને બીજાનો સમય બરબાદ કરે છે, પોતાનું પણ અને બીજાનું પણ વાણીનું કર્મ મેલું કરે. આ ચારેયથી જે બચ્યો તે નિર્મલ જ નિર્મલ. સમ્મા વાચા, વાણી પોતાની મેળે સમ્યક થઈ ગઈ. આ પ્રકારના વાણીના કર્મોથી આપણે બચીએ. સર્વ પાપસ અકરણમ, સમ્મા કમંતો કર્માંત છે, દરેક કર્મ પહેલાં મનમાં જાગે છે, આગળ વધે છે, વાણી ઉપર ઉતરે છે, તેમાંથી આગળ વધે છે તો શરીર પર ઉતરે છે. તો કર્માંતનો અર્થ આપણા શરીરના કર્મ, તે પણ સમ્યક હોય, યોગ્ય હોય, આપણા માટે અને બીજાને માટે પણ કલ્યાણકારી હોય, મેલા ન થાય. તો શરીરના કર્મનો કયો મેલ છે? કોઈ વ્યક્તિ પોતાના શરીરથી કોઈ અન્યની હત્યા કરી દે, શરીરનું કર્મ મેલું થઈ ગયું. કોઈ વસ્તુ જે બીજાની હોય તેને ચોરી લે, તે છીનવી લે, તે આંચકી લે, તેને પોતાની કરી લે કે કબજે કરી લે, તો શરીરનું કર્મ મેલું થઈ ગયું. કોઈ વ્યક્તિ પોતાના શરીરથી વ્યભિચાર કરી લે, શરીરનું કર્મ મેલું થઈ ગયું. કોઈ વ્યક્તિ પોતાના શરીરથી નશો કરી લે, શરીરનું કર્મ મેલું થઈ ગયું. આ બધા જ કામ આપણી પણ હાનિ કરનાર છે, બીજાની પણ હાનિ કરે છે. તેનાથી જો બચીએ તો સમ્યક થઈ જાય, અને સમ્યક અનુભૂતિ પર ઉતરે તો કલ્યાણકારી વાત થઈ જાય. ફક્ત ઉપદેશની વાત નથી, આપણા અનુભવથી થવા લાગ્યું. હત્યા નથી કરતા, ચોરી નથી કરતા, વ્યભિચાર નથી કરતા, નશો નથી કરતા, આવું આપણા અનુભવ પર ઉતરવા લાગ્યું તો સમ્મા કમંતો, સમ્મા આજીવો, આજીવિકા પણ સમ્યક હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ, નિર્મળ હોવી જોઈએ, અને તે જીવનમાં ઉતરવું જોઈએ. ખાલી તેનો ઉપદેશ ન રહી જાય, દરેક વ્યક્તિએ જીવન નિર્વાહને માટે કોઈને કોઈ આજીવિકાનો સહારો લેવો જ પડે છે. તે આજીવિકા કેવી છે? ગૃહસ્થને માટે સજાગ રહેવું વધુ આવશ્યક. સંન્યાસીઓને પોતાના નિયમ છે, ગૃહસ્થ પાસેથી જે પ્રાપ્ત કરે છે તે શી રીતે કરવું, ગૃહસ્થના ક્યા નિયમ છે? આપણા ઘેરે આવકના રસ્તેથી જે પૈસા આવે છે તે રસ્તો કેવો છે? એ આજીવિકાથી ક્યાંક બીજાની હાનિ તો નથી કરી રહ્યા ને? આપણા ઘેર પૈસા તો આવી રહ્યા છે પણ બીજાની હાનિ તો કરી રહ્યા નથી ને? એ માટે સજાગ રહીએ. મારી આજીવિકાથી સમાજના અન્ય લોકોને હાનિ તો પહોંચાડી રહ્યો નથી ને? ઉદાહરણ તરીકે, એક માણસ કહે છે, હું કોઈ નશો કરતો નથી, બહુ શીલવાન છું. સારી વાત છે, પરંતુ ધંધો કરે છે શરાબનો, ગાંજાનો, અફીણનો, ભાંગનો. તો જે ખરીદીને લઈ જશે તે નશો જ કરશે, પોતાનું શીલ સદાચાર તૂટશે. તે લોકોને શીલ સદાચારનું જીવન જીવવામાં બાધક બની ગયો ને? તેમના શીલ સદાચાર તોડવામાં સહાયક થયો ને? તેની હાનિ કરી દીધી. મારે ઘેર પૈસા તો આવ્યા પરંતુ મેં કેટલા લોકોની હાનિ કરી. આ રીતે કોઈ કહે છે, હું તો હત્યા કરતો નથી ભાઈ, પરંતુ ધંધો કરે છે હથિયારોનો, બંદૂકોનો, તલવારોનો, ભાલાનો. જે કોઈ લઈ જશે કોઈકની હત્યા જ કરશે. અરે, તો તું બીજાને સદાચાર તોડવા માટે પ્રોત્સાહન આપી રહ્યો છે ને? તારી આજીવિકા સમ્યક નથી. એમ જ કોઈક માણસ કહે છે, હું હત્યા બત્યા કરતો નથી ભાઈ, પરંતુ પશુ પાળે છે, ગાય, ઘેટા, બકરા પાળે છે, તેને ખવડાવી પીવડાવી ખૂબ જાડા કરે છે અને કસાઈને ત્યાં વેચી દે છે. હું હત્યા કરતો નથી. તેઓ ભલે કરે તો એ વાત યોગ્ય નથી, સમ્યક આજીવિકા નથી. કોઈ કહે, હું હત્યા નથી કરતો, કસાઈ કરે છે અને પોતે માંસ વેચવાનો ધંધો કરે છે, તો પેલાને પ્રોત્સાહન આપે છે ને? સમ્યક આજીવિકા નથી. એક માણસની આજીવિકા એવી છે કે તે વિષનો, ઝેરનો ધંધો કરે છે. જે કોઈ લઈ જશે, કોઈને આપશે, મારી નાખશે. એટલે કે એવા બધા ધંધા જેનાથી આપણે બીજા માણસોને શીલવાન થવાથી વંચિત કરીએ છીએ, જે ધંધાને લીધે તેનો શીલભંગ થવામાં આપણે સહાયક થઈ જઈએ છીએ, તે સમ્યક આજીવિકા નથી, બિલકુલ સમ્યક નથી. ધર્મની આ વાત ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ કે ઉપર ઉપરથી જે કામ બહુ શુદ્ધ દેખાતું હોય એમાં કોઈ દોષની વાત પણ ના હોય, પરંતુ જો ચિત્તની ચેતના દૂષિત હોય તો તે કામ સમ્યક આજીવિકા નથી, મિથ્યા આજીવિકા થઈ જશે. એક ઉદાહરણ. વર્ષો પહેલાં જ્યારે મને શુદ્ધ ધર્મની જાણકારી જ ન હતી, તેના પર ચાલવું તો દૂરની વાત હતી, ત્યારે પરિવારનો એક સદસ્ય બહુ જ બીમાર પડી ગયો. ફેમિલી ડૉક્ટર ક્યાંક બહાર ગયેલા તો કોઈ બીજા ડૉક્ટરને બોલાવીએ એમ કરીને રંગૂનના એક બીજા પ્રસિદ્ધ ડૉક્ટર પાસે ગયો. હું જાણતો હતો કે બોલાવવાથી આવશે નહીં, તેમ છતાં હિંમત કરીને ગયો કે કોઈ પણ રીતે તેની ખુશામત કરીને બોલાવી લઉં, કે રોગી બહુ જ રોગી છે. તેમને ત્યાં વધારે ભીડ રહેતી. તે દિવસે એવો સંજોગ થયો કે તે એકલો બેઠો માખી મારી રહ્યો હતો. તેને ત્યાં કોઈ રોગી જ નહોતો, જેથી મન ખુશ થઈ ગયું કે ડૉક્ટર સાહેબ સાથે ચાલશે, બહુ જ ભીડ હોય તો ના આવે. પરંતુ કુતૂહલવશ મારાથી પૂછી લેવાયું, ડૉક્ટર સાહેબ, આપને ત્યાં રોજ એટલી ભીડ રહે છે, આજે શું વાત છે, ભીડ નથી? તો બહુ જ ઉદાસ ચહેરો કરીને કહે છે, ભાઈ શું કહું, આ ઋતુમાં તો ગામમાં નગરમાં કોઈને કોઈ માંદગી ફેલાય જ છે. આ સાલ શું થયું ખબર નહીં, કોઈ માંદગી જ ફેલાતી નથી. અરે કેવો ડૉક્ટર છે આ, તે ઈચ્છે છે કે બીમારીઓ ખૂબ ફેલાય તો મારા ઘરમાં ખૂબ આવક થાય. લોકોને વધારેમાં વધારે માંદા જોવા ઈચ્છે છે. આજીવિકા તો સારી, ડૉક્ટરની આજીવિકા ખરાબ હોતી નથી. કોઈની ચિકિત્સા કરીને તેને રોગમાંથી બહાર કાઢીને પોતાની આજીવિકા ચલાવે છે, સારી વાત છે ને? પરંતુ આ ડૉક્ટરને જુઓ, બધા ડૉક્ટર આવા હોતા નથી, પરંતુ તે વખતે તેને જોઈને મનમાં સારું ન લાગ્યું, આ તે કેવો ડૉક્ટર છે. કેટલાક વર્ષો પછી શુદ્ધ ધર્મ સાથે સંબંધ થયો, પોતાની ભીતર સચ્ચાઈ જોવાની વિદ્યા મળી ગઈ. તેનો ઉપયોગ કરીને જ્યારે મારી ભીતર જોયું તો જાણ થઈ કે અરે, એ દિવસે પેલા બિચારા ડૉક્ટરને મનમાં ને મનમાં એટલું ભલું બૂરું કહ્યું. અમારી વેપારીઓની શી હાલત છે? વેપારી કુળમાં જન્મ્યો છું, ઉછર્યો છું, વર્ષો સુધી વેપાર કર્યો છે, એટલા માટે વેપારીઓની મનોસ્થિતિ ખૂબ સમજો છું. વેપારીઓની મનોસ્થિતિ હોય છે, ક્યાંક દુનિયામાં લડાઈ ફાટી નીકળે, વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય, દુષ્કાળ પડી જાય, ભૂખમરો આવી જાય, કોઈ એવી અવસ્થા આવી જાય કે જેનાથી જીવન જરૂરી વસ્તુની તંગી ઊભી થઈ જાય અને ભાવ વધવા લાગે, તો અમે અમારી વેપારી ભાષામાં કહીએ છીએ, બજાર સુધરી રહ્યું છે. અમારા માટે બજાર સુધરી રહ્યું છે ને, બહુ જ પૈસા આવશે. લોકોને ગમે તેટલી તકલીફ હોય, અમારી મનોવૃત્તિ છે કે ચીજોના ભાવ વધવા તે સારી વાત છે, એમાં કમાણી થશે. અને માની લો લડાઈ બડાઈ બંધ થઈ જાય, ભૂખમરો ન રહે, સુકાળ થઈ જાય, જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખૂબ મળવા લાગે, ભાવ ઓછા થવા લાગે, તો બહુ ઉદાસ ભાવથી કહે છે, બજાર ઉતરી ગયું. અમારા માટે બજાર ઉતરી ગયું? અરે મનોવૃત્તિ કેવી, મનોવૃત્તિ કેવી છે, મારા ચિત્તની ચેતના કેવી છે. મારા તરફથી હજાર કહેતો રહું કે મારી આ આજીવિકા સમ્યક આજીવિકા છે, પણ જો મારા ચિત્તની ચેતના ફક્ત શોષણ કરવાની હોય, લોકો પાસેથી વધુમાં વધુ ધન કેવી રીતે મારી પાસે આવી જાય, લોકોને ભલે ગમે તેટલું કષ્ટ વેઠવું પડે, મારી પાસે ધન એકઠું થતું રહે, તો ઉપર ઉપરથી સમ્યક દેખાતી આજીવિકા પણ સમ્યક નથી, હાનિકારક છે. ગ્રહસ્થ છીએ, ધન કમાવામાં કોઈ દોષ નથી. કોઈ ગ્રહસ્થ ગ્રહત્યાગી હોય, સંન્યાસી હોય, તેને માટે ધન સંગ્રહ કરવો બહુ મોટા દોષની વાત છે. ઠીક એ જ રીતે ગ્રહસ્થનું ધનહીન હોવું દોષની વાત છે. ગ્રસ્ત છે તો કોઈની પાસે હાથ લાંબો નહીં કરે, પોતાનું તથા પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે પોતાની પ્રમાણિકતાથી, પોતાના પરિશ્રમથી ધન કમાશે. આ ધર્મની વાત છે. પરંતુ એક બહુ મોટી કઠણાઈ પણ આવે છે. ગ્રસ્ત હોય, ભિક્ષુ હોય, મુક્ત અવસ્થા તો બધાની એક સરખી હોય છે. અને મુક્ત અવસ્થા કે જ્યાં અહંકારનું નામ નિશાન ન રહે, અને આપણે અહંકાર જગાવતા રહીએ, અહંભાવ જગાવતા રહીએ અને ઈચ્છીએ કે આપણે મુક્ત થઈ જઈએ. ગ્રહસ્થ પણ મુક્ત થવા ઈચ્છે છે ને, કેવી રીતે થશે? જ્યારે ધન કમાશે તો અંતર્મનના ઊંડાણમાં એક વૃત્તિ જાગશે કે આ ધન હું કમાયો, મારી બુદ્ધિમત્તાથી, મારી ચતુરાઈથી કમાયો, હું કેટલો સમજદાર, હું કેટલો ચાલાક, આ મારું ધન છે, તો હું મારું અહંભાવ જાગશે જ. હવે શું કરવું? એક બાજુ પોતે ગ્રહસ્થ છે તેથી પરિશ્રમથી, પ્રામાણિકતાથી ધન કમાવવું જોઈએ. બીજી બાજુ જે ધન આવશે તે તેની અંદર અહમ જગાવશે, તો શું કરવું? તો દેશના સમજદાર લોકોએ રસ્તો બતાવ્યો. જો ભાઈ, તારા ઘરમાં જે ધન આવે છે તેનો સમવિભાગ કર, એટલે કે તેને પોતાનું ન માન, તેને વહેંચ. ગ્રસ્ત છે, પોતાનું પોતાના પરિવારનું ભરણ પોષણ કરવાનું છે, એમાં કોઈ દોષની વાત નથી, પરંતુ એ ભરણ પોષણ કરતાં થોડોક હિસ્સો બચાવ અને તે લોકોને વહેંચ, સમાજનો તેમાં ભાગ છે. આ બધું ધન તારી પાસે ક્યાંથી આવ્યું? સમાજ પાસેથી આવ્યું ને, લોકો પાસેથી આવ્યું ને, અને આ લોકોને બદલામાં તું શું આપી રહ્યો છે? વધારે કમાય તો વધારે, ઓછું કમાય તો ઓછું. દરેક ગ્રસ્ત માટે આવશ્યક છે કે ધન કમાય તેનો એક ભાગ વિતરણ કરે, જરૂર વહેંચે. બીજી વાત, વિપશ્યનાને રસ્તે આવનારા વેપારી વર્ગના લોકો વારંવાર પૂછે છે કે શું કરીએ, આખી સમાજ વ્યવસ્થા, શાસન વ્યવસ્થા એટલી બગડેલી છે કે અમે ઈમાનદારીથી ધંધો કરવા ઈચ્છીએ છીએ તો પણ નથી કરી શકતા, શું કરીએ? તેમની વાત બહુ સમજાય છે, કારણ કે હું પોતે વેપાર ધંધામાંથી પસાર થયો છું, પરિવારના લોકો કરી રહ્યા છે તેથી પણ સમજુ છું. તો એક વાત તેમને કહું છું કે ભાઈ, આ બગડેલી વ્યવસ્થા જ્યાં તમને મજબૂર છો તે બાબતને એક બાજુ મૂકો, પણ તમે ઓછામાં ઓછું એ વાતોમાં તો દોષનું કામ ન કરો જેમાં તમારો અધિકાર છે. જે જે લોકો વિપશ્યનાને રસ્તે ચાલવા માગે છે અને વેપારી છે, એક વાત તો તેમણે સારી રીતે સમજી લેવી જોઈએ કે મારા ઘરમાં જે ધન આવે છે તે મારા ગ્રાહકના ખિસ્સામાંથી આવે છે, તો મારો ગ્રાહક મારો અન્નદાતા છે, તેનું આપેલું અન્ન ખાઉં છું, મારા અન્નદાતાને ક્યારેય દગો નહીં કરું, ગુણવત્તામાં કે તોલ માપમાં કોઈ બાબતમાં દગો નહીં કરું. એટલું તો તમે કરી શકો ને, એમાં રાજ્ય વ્યવસ્થા શું કહે છે? એ તો તમારો લોભ છે ને કે તું પોતાના ગ્રાહકને દકો કરે છે. બસ, વિપશ્યનાને રસ્તે ચાલવાનું આરંભ કરનાર વેપારીએ આ બે બાબતો ગાંઠે બાંધી લેવી જોઈએ. હું મારા ગ્રાહકને દગો નહીં કરું અને જે ધન આવશે તેનો એક હિસ્સો લોક કલ્યાણમાં વાપરીશ, સમવિભાગ કરીશ. તો સમ્યક આજીવિકા થઈ ગઈ, તો મિથ્યા આજીવિકા નથી. અન્યથા આ બે પ્રકારના કામ ન કરે, માંસ હથિયાર વેચવાનો વેપાર ન કરે, તો પણ સમ્યક આજીવિકા નથી. જો મનોવૃત્તિ સંગ્રહ કરવાની છે તો, બીજાને હાનિ થાય તો, મારી પાસે તો સંગ્રહ થઈ જાય છે ને, તો હાનિકારક વાત થશે. આ સમમાં આજીવો, આ ત્રણે ત્રણ શીલની અંતર્ગત આવ્યા. હવે સમાધિની અંતર્ગત બીજા ત્રણ આવ્યા, સમમાં વાયામો, સમમાં સતી, સમમાં સમાધિ. સમમાં વાયામો, સમ્યક વ્યાયામ, યોગ્ય પ્રકારનો વ્યાયામ, પરિશ્રમ, પુરુષાર્થ, મહેનત. આપણું શરીર કમજોર થઈ જાય તો આપણને કોઈ સમજદાર માણસ એમ કહેશે ને કે ભાઈ, જરા શરીરની કસરત કર, તારા શરીરની માંસપેશીઓ મજબૂત થઈ જાય, તો આટલા દુર્બળ ના રહો, જાત જાતના રોગ નહીં થાય. બરાબર એ જ રીતે આપણું મન દુર્બળ થઈ જાય, રોગી થઈ જાય, તો સમજદાર માણસ કહેશે મનની કસરત કરો ભાઈ. અને આ બે ત્રણ દિવસ બધાએ કામ કરીને જોઈ લીધું ને કે કેવું રોગી મન લઈને ફરીએ છીએ, કેટલું દુર્બળ મન. એને સબળ સ્વસ્થ બનાવવા માટે કોઈ કસરત જોઈએ ને, જે કસરત આપણા રોગી મનને નિરોગી બનાવી દે, દુર્બળ મનને સબળ બનાવી દે, બસ તે સમ્યક વ્યાયામ. તો ચાર પ્રકારની કસરત હોય છે. પહેલી કસરત તો એ કે પોતાના મનને તપાસીને જુઓ કે મારા મનમાં આ દુર્ગુણ છે, જે દુર્ગુણ હોય એને જાણો અને તેને દૂર કરો. આ પહેલી કસરત થઈ, સારી કસરત થઈ. ફરી તપાસો, મારા મનમાં અમુક દુર્ગુણ નથી, તો મનના બધા દરવાજા બંધ. અમુક દુર્ગુણ નથી તો હવે આવવા ન જોઈએ, આપણે તેને આવવા નહીં દઈએ. બીજી કસરત થઈ, ફરી પોતાના મનને તપાસો. ધર્મના રસ્તે ચાલનારા આત્મનિરીક્ષણ કરે, સ્વનિરીક્ષણ કરે, બીજાઓ તરફ ના જુએ, પોતાના તરફ જુએ, તો જુએ છે કે મારા મનમાં આ સદગુણ છે. સદગુણ છે તો અહંકાર ના જગાવો. હવે એ સદગુણને કાયમ રાખવો છે, ક્યાંક ચાલ્યો ન જાય, તેનું સંવર્ધન કરવાનું છે. ત્રીજી કસરત થઈ. ફરી પોતાના મનને તપાસી જુએ છે, મારા મનમાં આ સદગુણ તો છે જ નહીં, તો નિરાશા નહીં, ઉદાસી નહીં. સારું, મનના બધા દરવાજા ખોલી નાખો. જે સદગુણ નથી તેને લઈ આવીશું, જે દુર્ગુણ છે તેને દૂર કરીશું, જે દુર્ગુણ નથી તેને આવવા નહીં દઈએ, જે સદગુણ છે તેને રોકી રાખીશું અને તેનું સંવર્ધન કરીશું, જે સદગુણ નથી તેને સદગુણને લાવીશું. બસ ચાર કસરત એવી કસરત છે કે તે આપણને ધર્મના રસ્તે બરાબર આગળ વધારી દેશે. સમ્મા વાયામો, સમ્મા સતી. સતી એટલે સ્મૃતિ. આજના ભારતની બધી ભાષાઓમાં સ્મૃતિ શબ્દનો એક જ અર્થ રહી ગયો છે, યાદદાસ. 2500 વર્ષ પહેલાની ભાષામાં સમ્મા સતી, સતી એટલે સ્મૃતિ. આજના ભારતની બધી ભાષાઓમાં સ્મૃતિ શબ્દનો એક જ અર્થ રહી ગયો છે, યાદદાસ. 2500 વર્ષ પહેલાની ભાષામાં ફક્ત આ જ અર્થ ન હતો, આનાથી મોટો બીજો એક અર્થ હતો, સજગતા, સજગ રહેવું. કોના પ્રત્યે સજગ? સ્વયં પોતાના પ્રત્યે સજગ રહેવું, પોતાના આ શરીર પ્રપંચ પ્રત્યે, ચિત્ત પ્રપંચ પ્રત્યે, પોતાના બધા કર્મો પ્રત્યે સજગ રહેવું, તેને સતી કહેતા, સ્મૃતિ કહેતા. બહુ સજગ, આ જ કામ શરૂ કર્યું કાલે અને આજે, આ જ કામ કરી રહ્યા છીએ ને, પોતાના વિશે, પોતાના શરીર અને ચિત્ત વિશે ક્ષણ પ્રતિક્ષણ, ક્ષણ પ્રતિક્ષણ જે સચ્ચાઈ પ્રગટ થઈ રહી છે તેને જાણી રહ્યા છીએ. શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આ નસકોરામાંથી કે પેલા નસકોરામાંથી જાણી રહ્યા છીએ. અહીં અડે છે, ત્યાં અડે છે, જાણી રહ્યા છીએ. આ સતીનું કામ છે. આ આખે આખો રાજમાર્ગ આપણને સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ લઈ જનારો છે. તો અત્યાર સુધી આ શ્વાસના સહારે, શ્વાસના વિશે જે અનુભૂતિઓ થઈ તેનાથી અધિક સૂક્ષ્મ સત્ય આજે રાતના અને કાલે આખો દિવસ પ્રગટ થવું શરૂ થઈ જશે. એક કામ આપણે જાણી જોઈને એ કર્યું કે પોતાના વિશે સચ્ચાઈ જાણવાને માટે આખા શરીર પર ધ્યાન ન લગાવ્યું. શરીરનો એક નાનકડો ભાગ ઉપરવાળા હોઠથી લઈને નાસિકા સુધીનો આ ત્રિકોણો હિસ્સો, બસ પહેલાં આ સ્થાનની સચ્ચાઈ જાણીશું. અહીં શું થઈ રહ્યું છે? અહીં શ્વાસ આવી રહ્યો છે, જઈ રહ્યો છે, અહીં સ્પર્શી રહ્યો છે, ત્યાં સ્પર્શી રહ્યો છે, જેથી પોતાનું મન થોડાક અંતરમાં જ રહે. અને જ્યારે મન થોડાક જ અંતરમાં રહે છે તો તે બહુ સૂક્ષ્મ, બહુ સંવેદનશીલ થઈ જાય છે. આપણે આપણા મનને સૂક્ષ્મ કરવું છે, સંવેદનશીલ કરવું છે, જેથી આગળ જતાં આખા શરીર વિશે, આખા ચિત્ત વિશે જાણી જઈએ. હવે આજે રાત્રે તથા કાલે દિવસ દરમિયાન જોઈશું કે આટલીક જગ્યામાં શ્વાસ તો આવે છે, જાય છે, બીજું શું થઈ રહ્યું છે. સચ્ચાઈ એ છે કે પ્રતિક્ષણ આખા શરીરમાં, અણુએ અણુમાં કોઈ ને કોઈ ઘટના ઘટી રહી છે, કોઈને કોઈ જીવરાસાયણિક પ્રતિક્રિયા ચાલી રહી છે, કોઈને કોઈ વિદ્યુત ચુંબકીય પ્રતિક્રિયા ચાલી રહી છે. આખા શરીરમાં કંઈ ને કંઈ, કંઈ ને કંઈ, કંઈ ને કંઈ થઈ રહ્યું છે. આપણું મન એટલું સ્થૂળ છે કે તેના તરફ ક્યારેય ધ્યાન પણ ગયું નથી. એક તો સ્થૂળ છે અને બીજું હંમેશા બહિર્મુખી, બહિર્મુખી જ રહ્યું. પોતાના તરફ ક્યારેય નથી જોયું. પોતા તરફ જોવાની કોઈ પ્રક્રિયા કરી, ધ્યાન કરવા બેઠા, પણ પોતાના વિશેની સચ્ચાઈને ન જોઈ, બસ કોઈને કોઈ કલ્પનામાં જ બધો સમય ખોઈ નાખ્યો. આવો આત્મા હોય છે, તેવો પરમાત્મા નથી હોતો, આવા આત્મા અને પરમાત્મા બે હોય છે, નહીં એક હોય છે, એવી કલ્પનાઓમાં જ બધો સમય ખોયો. પોતાના બારામાં તારો રાગ ક્યાં જાગે છે, દ્વેષ ક્યાં જાગે છે અને કેવી રીતે ગાંઠો બાંધી રહ્યો છે, એમાંથી કેવી રીતે નીકળી શકાય એ તરફ ધ્યાન જ નહીં. બીજી નકામી નકામી કાલ્પનિક વાતોમાં બધો સમય ખોયો. તો પહેલી વાર આ કરવા આવ્યા કે આ 3.5 હાથની કાયાની ભીતર શરીરનો પ્રપંચ, ચિત્તનો આખો પ્રપંચ અને આ બંનેની પરસ્પર કેવી પ્રતિક્રિયાઓ ચાલી રહી છે તે સમજવું છે, અનુભૂતિઓથી સમજવું છે, જેથી કરીને વિકારોના ઉદ્ગમને આપણે જાતે સમજી જઈએ અને વિકારોના ઉદ્ગમને બંધ કરીને અંતર્મનના ઊંડાણો સુધી પોતાના સ્વભાવને પલટવાનું કામ શરૂ કરી દઈએ. રાગવાળો સ્વભાવ કેવી રીતે રાગવિહીન થતો જાય, દ્વેષવાળો સ્વભાવ કેવી રીતે દ્વેષવિહીન થતો જાય, મોહવાળો સ્વભાવ કેવી રીતે મોહવિહીન થતો જાય, તો સ્થૂળથી સૂક્ષ્મતાની તરફ આગળ વધીશું. આખા શરીરમાં કંઈક ને કંઈક થઈ રહ્યું છે, કોઈને કોઈ સંવેદના થઈ રહી છે. શરીરના સ્તર પર કંઈક અનુભવ થાય, કંઈક માલુમ થાય, તેને આપણે સંવેદના કહીએ છીએ. તો સંવેદના આખા શરીરમાં થઈ રહી છે. અત્યારે આપણે આ જગ્યા પસંદ કરી, ઉપલા હોઠથી માંડીને નાસિકા સુધી અહીં શું થઈ રહ્યું છે, નાસિકાની ભીતરની દિવાલો પર કંઈ થઈ રહ્યું છે કે નાસિકાની બહારની દિવાલો પર કંઈક થઈ રહ્યું છે, કે નાસિકાના બહારના ટેરવા પર કંઈક થઈ રહ્યું છે, કે નાસિકાની નીચે ઉપલા હોઠ પર ત્યાં કંઈક થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે? તો પહેલી વાત તો જરા ધ્યાન આપવાથી એ પકડમાં આવશે કે જો આ શ્વાસ આવી રહ્યો છે અને જઈ રહ્યો છે, તેના ઉષ્ણતામાનમાં ફરક છે રે? ક્યારેય ધ્યાન આપ્યું જ નહીં ને. હવે ધ્યાન દઈશું તો ખબર પડશે કે શ્વાસ ભીતર ગયો, બહાર આવ્યો તો જરા ગરમ થઈને આવ્યો. ભીતર જનારા શ્વાસ કરતાં બહાર આવતો શ્વાસ જરાક વધુ ગરમ છે, સ્વાભાવિક વાત છે. આપણા શરીરની ભીતરનું ઉષ્ણતામાન વધારે છે, બહારના વાતાવરણનું ઉષ્ણતામાન ઓછું છે. તો બહારના વાતાવરણની હવા અંદર ગઈ અને અંદરના ગરમ વાતાવરણને સ્પર્શીને બહાર નીકળી તો જરા ગરમ થઈને નીકળી. ક્યારેય જાણ્યું જ ન હતું ને, કેમ કે ધ્યાન નહોતું આપ્યું. વાત તો હંમેશા એ જ છે અને એ જ હતી. તો પહેલી વાત આ, જરા વધારે ધ્યાન આપીશું તો શ્વાસને જાણ્યા સિવાય બીજી કઈ ઘટના ઘટી રહી છે. શ્વાસને કારણે આ ગરમી જણાય કે શ્વાસ આવે કે ન આવે, જાય કે ન જાય, બીજું પણ કંઈ થાય છે, બીજું પણ કંઈ થઈ રહ્યું છે. ક્યારેક લાગશે ગરમ છે, ક્યારેક શીતળતા જણાય, ક્યારેક લાગશે પરસેવો થાય, ક્યારેક કંઈ ખંજવાળ જેવું થાય, ક્યારેક કોઈ સળવળાટ જેવું, ક્યારેક ઝણઝણાટી જેવું, ક્યારેક કોઈ સ્ફૂર્ણા જેવું, ક્યારેક સ્પંદન જેવું, કોઈ ધબકારા જેવું, કોઈ ફફડાટ જેવું, કોઈ રોમાંચ જેવું, ન જાણે શું શું થતું રહે છે. ક્યારેક હલકાપણું જણાશે, ક્યારેક ભારેપણું, ક્યારેક ખેંચાણ, ક્યારેક દબાણ, કોઈ દુખાવા જેવું જણાશે, ક્યારેક કોઈ સંકોચાવા જેવું, ફેલાવા જેવું, ફેલાવું, સંકોચાવું એમ જણાશે, ક્યારેક સૂકાપણું અથવા વિનાશ જણાશે. ન જાણે કેટલા પ્રકારની સંવેદનાઓ હોય છે. આપણે ઈચ્છીએ કે આ પ્રકારની થાય તો નહીં, તે પોતાની મેળે જ થાય છે. આ ક્ષણે પોતાની મેળે જે થયું તેને જાણી લીધું, જે નથી થયું તેની કલ્પના નથી કરવાની, તેની કામના નથી કરવાની, જે થઈ રહ્યું છે તેને જ જાણવું છે. આ ક્ષણે આ થયું, આગલી ક્ષણે આ થયું, આમ ક્ષણ પ્રતિક્ષણ, ક્ષણ પ્રતિક્ષણ જે થયું તેને જાણતા જઈશું, સાક્ષી ભાવથી જાણીશું. જૂની ટેવ તો એ હતી કે ખંજવાળ આવે, આપણને સારી ના લાગે તો હાથ ઉપાડીએ અને ખંજવાળી લઈએ. સારી નથી લાગતી ને, તેથી દૂર કરવી છે તો ખંજવાળી લેતા હતા. પરંતુ હવે નહીં, ખંજવાળ આવે તો ભોગતા ભાવથી નહીં, દ્રષ્ટા ભાવે, સાક્ષી ભાવે જોવી છે. આવી છે ભાઈ, તને પણ જોઈએ, તું ક્યાં સુધી રહે છે? અરે પ્રારંભમાં તો જરા તેજ થશે, તેજ થશે, તે થતાં 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 ખતમ થઈ જશે. કોઈ ખંજવાળ અનંતકાળ સુધી રહેતી નથી, વહેલી મોડી સમાપ્ત થઈ જ જાય છે. એ રીતે જે પણ સંવેદના અહીં અનુભવાશે તે અનંતકાળ સુધી રહેવાની નથી. ઉત્પન્ન થાય છે, વહેલી મોડી સમાપ્ત થઈ જાય છે, ઉત્પન્ન થાય છે, થોડી વાર પછી સમાપ્ત થઈ જાય છે. બસ આપણે તો ફક્ત સાક્ષી ભાવે જાણી રહ્યા છીએ, કંઈ નથી કરતા. એવી રીતે આજે રાત્રે અને કાલે આખો દિવસ આપણે કામ કરીશું, પછી જોઈશું કે ધીરે ધીરે આપણે વધારે ને વધારે સૂક્ષ્મતા તરફ આગળ વધતા જઈશું. આ સતી જ્યાં કલ્પના ન હોય, જ્યાં સચ્ચાઈ પોતાની અનુભૂતિ પર ઉતરે, સમમાં સતી છે ને, પોતાની અનુભૂતિ પર ઉતરે અને સચ્ચાઈ પણ આપણાથી સંબંધિત, આપણા શરીર અને ચિત્તથી સંબંધિત, બીજી વાતો સાથે લેવા દેવા નહીં. આપણો ચિત્ત પ્રપંચ, આપણો શરીર પ્રપંચ અને આ બંનેના સંગ્રહથી, આ બંનેના સમુચ્ચયથી શું થઈ રહ્યું છે એને જાણવાનું કામ છે. દરેક સંવેદના શરીર અને ચિત્તનો પ્રપંચ છે. સમ્મા સમાધિ, કુશળ ચિત્તની એકાગ્રતા, તેને સમ્મા સમાધિ કહે છે. સમ્યક સમાધિ, ફક્ત ચિત્તની એકાગ્રતાને સમાધિ નથી કહેતા. ચિત્ત બહુ જ મેલું હોય, રાગથી ભરેલું હોય અને રાગના આધારે આપણે ચિત્તને એકાગ્ર કરી લઈએ, દ્વેષના આધારે ચિત્તને એકાગ્ર કરી લઈએ, કોઈ કલ્પનાના આધારે, જૂઠના આધારે ચિત્તને એકાગ્ર કરી લઈએ તો સમ્મા સમાધિ ન થઈ. એક ઉદાહરણથી સમજીએ. તમે બગલાને જોયો હશે, પાણીના કિનારે કેવો એક પગે ઊભો હોય છે, જરાક પણ હાલતો નથી, ખૂબ સમાધિસ્થ છે, બહુ ધ્યાનસ્થ છે. પરંતુ શિવ આત્મા સમાધિસ્થ છે, ધ્યાન લગાવેલું છે પાણીમાં, કે ક્યાંક માછલી દેખાઈ જાય તો તેને હડપ કરી લઉં, સમાધિસ્થ તો છે જ. કોઈ બિલાડીને જોઈ હશે, ઉંદરના દર પાસે કેવી ઊભી છે, હલતી નથી, એક રૂવાણું પણ હલતું નથી, બહુ સમાધિસ્થ છે, ઉંદર નીકળે હડપ કરી લઉં. કોઈ શિકારીને જોયો હશે, કેવો પોતાની બે નાળી બંદૂક પર ધ્યાન લગાવીને બેઠો છે, સામે કોઈ શિકાર આવે કે મારી નાખે. બધી જ સમાધિઓ જ છે ને, ધ્યાન જ છે ને, એકાગ્રતા જ છે ને. સમ્મા નહીં, આપણા કામની નહીં, દુનિયામાં બુરામાં બુરું કામ પણ ચિત્તને એકાગ્ર કરીને કરાય છે. માત્ર ચિત્તની એકાગ્રતા આપણને મુક્ત અવસ્થા સુધી નહીં લઈ જાય. તેવી એકાગ્રતા જેનો આધાર મેળ ના હોય, રાગ ના હોય, દ્વેષ ના હોય, મોહ ના હોય, તે આપણા કલ્યાણની વાત. તો આ ક્ષણે જે ઘટના ઘટી તેના તરફ રાગ નથી, દ્વેષ નથી, બીજું કોઈ કલ્પના નથી. શ્વાસ આવી રહ્યો છે તો કોઈ કલ્પના નથી, શ્વાસ આવી રહ્યો છે તેના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, શ્વાસ અડી રહ્યો છે તેના તરફ કોઈ રાગ નથી, દ્વેષ નથી, કોઈ કલ્પના નથી. ખંજવળ આવી કે ગરમ લાગ્યું કે જંટણાટી થઈ, સરસરાટી થઈ, ગલી પછી થઈ, તેના તરફ કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, અને એ હકીકત છે, કોઈ કલ્પના નથી. બસ આવું ક્ષણ પ્રતિક્ષણ, ક્ષણ પ્રતિક્ષણ જાણતા જાણતા જાણતા, કેટલા લાંબા સમય સુધી જાણતા રહ્યા, એટલી સમાધિ મજબૂત થતી જાય. આ જ કરવાનું છે, આ જ કામ કરવા આવ્યા છીએ. તેનાથી આગળ પણ જે પ્રજ્ઞાનું ક્ષેત્ર છે, જેમાં ધર્મના બીજા બે અંગ બાકી છે, આજે તેની ચર્ચા નહીં કરીએ, તેની ચર્ચા કાલે કરીશું. કેમ કે એ ક્ષેત્રમાં આપણે પરમ દિવસે ઉતરવું છે. અત્યારે તો શીલનું પાલન કરીએ, અહીં રહેતા રહેતા શીલનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી નથી, પરિસ્થિતિઓ જ આપણને શીલ પાલન કરવામાં સહાયક છે. ફક્ત એક શીલ, આજે સત્ય બોલવાનું, એમાં ક્યારેક કઠણાઈ આવી જશે. પરસ્પર વાત કરશો, કંઈ જૂઠ બોલી જશો, શીલભંગ થઈ જશે. અથવા માર્ગદર્શક બોલાવીને પૂછશે અને એમાં કોઈ વાત વધારી ઘટાડીને તમે બોલી દેશો, શીલભંગ થઈ જશે. બહુ સજગ રહો આ શીલને માટે, બહુ સજગ રહો. બાકી ચાર શીલોનું અહીં સહેલાઈથી પાલન થઈ જશે. તો પાંચેય શીલોનું બહુ કડકાઈથી પાલન કરતાં કરતાં આપણી સમાધિને પુષ્ટ કરવાનું કામ કરીએ. કાલે સાંજે પ્રજ્ઞાની વાત બહુ સારી રીતે સમજીશું અને પછી પરમ દિવસે પ્રજ્ઞાના ક્ષેત્રમાં કદમ મૂકીશું. 8 દિવસ બાકી છે, બહુ જ થોડા હોય છે 8 દિવસ. આટલા મોટા કામને માટે બહુ જ થોડા હોય છે. જે સમય હાથમાં છે તેનો બહુ સારો ઉપયોગ થાય, સમજદારી સાથે ઉપયોગ હોય. અરે, આવો અવસર જીવનમાં ફરી મળશે કે કેમ, બહુ ભાગ્યથી, મોટા પુણ્યથી પ્રાપ્ત થાય છે. મનુષ્યનું જીવન જ
બહુ પુણ્યથી પ્રાપ્ત થાય છે, અને મનુષ્યના જીવનમાં શુદ્ધ ધર્મ મળવો બહુ જ મોટા પુણ્યની વાત હોય છે. અન્યથા મનુષ્યનો જન્મ કોણ જાણે કેવા કર્મકાંડોમાં વીતી જાત, કયા પ્રકારની સાંપ્રદાયિક મૂંઝવણોમાં વીતી જાત, કયા પ્રકારની દાર્શનિક માન્યતાઓમાં અટવાઈ જાત, સાચો ધર્મ શું હોય છે સમજમાં જ ના આવત. પાલન કરવો તે તો બહુ જ દૂરની વાત છે, તો મોટા ભાગ્યની વાત થઈ ભાઈ, મનુષ્યનું જીવન મળ્યું છે મોટા ભાગ્યની વાત થઈ, શુદ્ધ ધર્મ મળ્યો છે મોટા ભાગ્યની વાત થઈ, તેના બારામાં શ્રદ્ધા જાગી છે. હવે તો કામ કરે જાઓ, કામ કરે જાઓ, સમયનો બહુ સારો ઉપયોગ કરો. કોઈ ઉપર ઉપકાર કરવા કરી નથી રહ્યા, આપણા ભલા માટે, આપણા મંગલ માટે, આપણી સ્વસ્તિ મુક્તિ માટે. જે જે શિબિરમાં આવ્યા, સર્વનું મંગલ હો, સૌનું કલ્યાણ થાઓ, સૌની સ્વસ્તિ મુક્તિ થાઓ, સ્વસ્તિ મુક્તિ થાઓ.
ભવતુ.